මදුරු විතානගේ මන්ත්‍රීතුමා ඔබතුමාට මිනිත්තු 13ක කාලයක් තියෙනවා.
බොහොම ස්තුති සභාපතිතුමනි, සුභතුමියනි. අද විශේෂයෙන්ම මේ කිරියල්ල මැතිතුමා සුපුරුදු පරිදි අර වැදගත් පනත් වැදගත් කාරණා වැදගත් සාකච්ඡා පාර්ලිමේන්තුවට එනකොට ඒවා පිළිබඳ මහජනතාවගේ අවධානය යොමු වෙන එක වළක්වන්න පරණ තැටිම වාදනය කරනවා. ඒ තැටියක්ම තමයි අදත් වාදනය කරන්න දාලා තියෙන්නේ මේ කල්තබීමේ විවාදයේ කාරණා බැලුවට පස්සේ. මේවා පාර්ලිමේන්තුවේ විවිධ කමිටුවල පැය ගණන් වරු ගණන් සාකච්ඡා කරපු කාරණා. ඉතින් මං හිතන්නේ එතනින් එහාට අද මේ වටිනා පනත් සමාජගත වීම වැළැක්වීමේ කල්තබීමේ යෝජනාව කියලා දැම්මනම් හොඳයි මේ කල්තබීමේ යෝජනාවට. විශේෂම සභාපතිතුමියනි, අපි දැක්ක පසුගිය කාලයේ පුරාවටම මේ විවිධ සාකච්ඡාවලදී ඒ කාරණාව එළිදරව් වුණා. රට බාරගන්න අභියෝගයක් තියෙන වෙලාවේ රට බාරගන්න කියලා කියනකොට රට බාරගන්නේ නැතුව ලියුම් ලියලා කවි ලියලා කවි ගායනා ලියලා කට්ටි පැනලා ඒ රටේ අභියෝගය බාරගත්තේ නැහැ. එහෙම පෞරුෂයක් තිබුණේ නැති නායකයෝ අද මේ කල්තැබීම විවාද ඉල්ලනවා. ඒ වගේම තමයි අවලාද, ඒ වගේම විවිධ ජනප්‍රිය හොරු ඇල්ලීමේ කතාව, ඒ වගේම පාලුගේ වළම් විඳින කතා කර කර පම්පෝරි ගසා පම්පෝරි කතා හැර අර දැන් කණ්ඩායම් දෙකක් මහලොකුවට දැන් කෝට්ටල ගත කණ්ඩායම් දෙකේ විවාදෙත් දැන් ජනතාව බලන් ඉන්නවා. එහෙම විවාදයක් එන්නේ නැහැ. අර බාලගිරි දෝෂේ වගේ විවාදය අදයි, විවාදය හිටයි. හැබැයි රටේ අභියෝගය බාරගත්තේ නැති රට අමාරුවේ වැටලා තියෙන වෙලාවේ ඒ අභියෝගය බාරනම් වැඩ කරපු නැති නායකින්ගෙන් අපි බලාපොරොත්තු වෙන්නේ නැහැ. එහෙම විවාදයක් විවාද කරත් ඇත්තටම අපිට අවුරුදු 5ක් 2015 2019 රටේ ප්‍රගතිය රටේ ප්‍රගති වාර්තාව බිඳුවට දාපු ආර්ථික ඔස්තාරලා එහෙම ඒ ආර්ථික ඔස්තාරලාගෙන් අපිට එහෙම දෙයක් බලාපොරොත්තු වෙන්න බැහැ. අඩුම ගානේ අධිවේගී මාර්ගයක කිලෝමීටර් 10ක් හදා ගන්න බැරි තත්ත්වයක තමයි තිබුණේ. මම හිතන මට කලින් කතා කරපු ඒ අපේ හිටපු මහාමාර්ග ඇමතිතුමා ඇත්තට මේ වෙලාවෙ ඉන්නවා. මේ ඒවා අධිවේගී මාර්ගයේ කෑල්ලක්වත් හදා ගන්න බැරි වුණා. ඉතින් ඒ වගේම තමයි විශේෂයෙන්ම මම කියන්න ඕන ඊයේ දවසේදී අපි දැක්කා මාධ්‍යෙන් ISIS ත්‍රස්තවාදීන් 4 දෙනෙක් කොළඹින් ගිහිල්ලා චෙන්නයි නුවරට, චෙන්නයි නුවරින් අහමදාබාද් වලට ගිහිල්ලා මේ මරාගෙන මැරෙන ප්‍රහාරයක් එල්ල කරන්න අත්අඩංගුවට ගැනීමක් කළා තියෙනවා. මම සභාපතිතුමියනි මීට මාසයකට කලින් තීචර් ඒ විවාදයකදී තා පැහැදිලිවම කිව්වා මේ අපේ රටේ විශේෂයෙන් මේ කොළඹ ප්‍රදේශයේ මේ ISIS ත්‍රස්තවාදීන්ගේ ක්‍රියාකාරකම් ඒ වගේම වැඩපිළිවෙළවල් ක්‍රියාත්මක වෙනවා. හැබැයි අපේ ආරක්ෂක අංශ ඒ සඳහා විමසිලිමත්ව අවදියෙන් ඉන්නවාද කියන එක. ඉතින් මොකද හේතුව අද දවසේදී ඉන්දියාවේ ප්‍රමුඛතම නිවුස් එකක් බවට එවන ප්‍රවෘත්තියක් බවට පත් වෙලා තියෙන්නේ මේ කාරණා. මොකද මේලා මේ පුංචි දරුවෝ දැරියෝ කීප පිරිසක් ඇවිල්ලා ඉන්න මේ පාර්ලිමේන්තු නරඹන්න ඒ දරුවන්ගේ ජීවිතය පිළිබඳ ඉතාමත්ම අනාරක්ෂිත බවක් නැවත වතාව මේ අන්තවාදී ක්‍රියාකාරකම් වලින් අපිට පේන්න තියෙනවා. මොකද හේතුව මේ අන්තවාදීන් තමන්ගේ ඒ ව්‍යාපෘතිය අතහැරලා නැහැ. ඉතින් ඒක නිසා විශේෂයෙන්ම අපි මේ පාස්කු ප්‍රහාරය ගැන කතා කරනවට වඩා අනාගතයේ වෙන්න තියෙන මෙන්න මේ නිව් ටෙරරිසම් පිළිබඳ, එහෙම නැත්නම් අනාගතයේ මේ මුස්ලිම් අන්තවාදී ක්‍රියාකාරකම් පිළිබඳව අවධානය මීට වඩා අපි යොමු කරන්න ඕන. මං හිතන්නේ ඒ අනාගතයේ එන ක්‍රියාකාරකම් මීට වඩා දරුණු විදිහට ඒ වගේම නවීන තාක්ෂණය පාවිච්චි කරලා සමහර විට මිනිස්සු මරාගෙන මැරෙන්නේ නැතුව එහෙම නැත්නම් ඩ්‍රෝන තාක්ෂණය යොදලා එහෙම නැත්නම් AI තාක්ෂණය කෘතිම බුද්ධියේ තාක්ෂණය යොදලා එහෙම නැත්නම් තොරතුරු තාක්ෂණ වගේ තාක්ෂණන් යොදාගෙන මේ මාරාන්තික ක්‍රියාකාරකම් ත්‍රස්තවාදීන් කරන්න ඉඩ තියෙන එක නිසා අපි මීට වඩා රටක් විදිහට මෙන්න මේ පිළිබඳව අවධානය යොමු කරන්න ඕන. ඒ වගේම තමයි අද දවසේදී ඉතා වැදගත් 52ක් පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් කරා ආර්ථික පරිවර්තන ගැටුම්පත් සහ රාජ්‍ය මුදල් කළමනාකරණ ගැටුම්පත්. විශේෂම සභාපතිතුමියනි අද මම රාජ්‍ය මුදල් කාරක සභාවේදී මේ පාර්ලිමේන්තු මුදල් කාරක සභාවටත් සහභාගී වුණා. ඒ වෙලාවේදී විශේෂයෙන්ම සාකච්ඡාට පත් වුණා රාජ්‍ය ණය කළමනාකරණ පනත. අත්ත වශයෙන්ම මේ වගේ පනත් තුලින් වගවීම ඒ වගේම විනය ඒ වගේම කළමනාකරණ කටයුතු ඒ වගේම යම්කිසි ගැටලුවකදී යම්කිසි තීරණයක් ගැනීමේදී ඒවාට වගකීම් සහ නිවැරදි තීරණ ගැනීම පිළිබඳ අපි මේ වගේ පනපනත් අනිවාර්යෙන් පාර්ලිමේන්තුවේ සම්මත කළ යුතුයි. මොකද හේතුව අපිට අතීතයේ එහෙම යම් යම් අමිහිරි අත්දැකීම් තියෙනවා. මොන පක්ෂ වුණත් මොන ආණ්ඩු වුණත් සමහර වෙලාවට දේශපාලන තීරණ මත දේශපාලන තීන්දුව මත එමණද තමුන්ගේ පුද්ගලික ප්‍රතිරූපය නංව ගන්න සමහර කාරණාවලදී මෙන්න මේ පාර්ලිමේන්තුව මුදල් පිළිබඳ වගකීම කියන කාරණය බැහැර කරලා සමහර තීරණ ගැනීමේ ප්‍රතිඵල විදියට අද අපි රටක් විදියට ලොකු අභියෝගයකට පත් වෙලා තියෙනවා. විශේෂයෙන්ම මම එක කාරණාවක් මේ පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් කරන්න කැමතියි. මොකද අද මේ ආර්ථික පරිවර්තන පනතේ හඳුන්වලා දුන්න ප්‍රධාන කාරණා කීපයක් තියෙනවා. ආර්ථික පරිවර්තන නව නීති යටතේ ආර්ථික කොමිෂන් සභාව, ශ්‍රී ලංකා ආයෝජන කලාප, ජාත්‍යන්තර වෙළඳාම සඳහා වූ කාර්යාලය, ජාතික ඵලදායිතා කොමිෂන් සභාව, ශ්‍රී ලංකා ආර්ථික විද්‍යා හා ජාත්‍යන්තර වෙළඳාම පිළිබඳ ආයතනය. මම මෙහෙම කියන්න විශේෂයෙන්ම උදාහරණයක් ගන්නවා. 2018 වර්තමාන ජනාධිපතිතුමා අගමැති තුමා විදිහට කිකිලියාමාන සහ නුවර එළිය යාකරමින් කේබල් කා ව්‍යාපෘතියක් ආරම්භ කිරීමට ඒ වෙලාවේ රජයේ කටයුතු කරා. විශේෂයෙන්ම ස්විස්සර්ලන්තයේ තියෙන ඉහළම තාක්ෂණයේ තියෙන ඩොප්ල්මය කියන සමාගම තමයි ඒ සඳහා ආයෝජනය කරේ යුරෝ මිලියන 55ක ආයෝජන මුදලක්. එතකොට ඒ යහපාලන ආණ්ඩුව කාලයේදී ඒ රජයට මේක කරගන්න බැරුණා. මොකද රාජ්‍ය ආයතන විශාල ප්‍රමාණයක නිර්දේශ ශක්්‍යතා අධ්‍යයනයන් ඒ කාරණා තුළින් ආයතන 15ක විතර නිර්දේශ ලබාගෙනත් ඒ සමහර ආයතනවල තියෙන මත ගැටුම් මත එහෙම නැත්නම් එක එක නිලධාරීන්ගේ තියෙන ඒ අභිමතයන් මත එහෙම නැත්නම් එක එක නිලධාරීන් සාධාරණ වන යම් යම් ලාභ ප්‍රයෝජන එහෙම නැත්නම් කප්පම් ගැනීමේ චේතනාව මත මෙන්න මේ සමහර ව්‍යාපෘති මේ ව්‍යාපෘතිය අඩාල වුණා. අවසානයේදී 2020 නැවත ඒවකට හිටපු අග්‍රාමා 2020 අග්‍රාමාත්‍ය මහින්ද රාජපක්ෂ මැතිතුමා නැවත වතාවක් නාගරික සංවර්ධන අමාත්‍යවරයා විදිහට මේ ව්‍යාපෘති සම්බන්ධයෙන් කැබිනට් පත්‍රිකාව ඉදිරිපත් කරා. හැබැයි අද වෙනකන් මේ වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුවේ නිලධාරියෙකුගේ හෝ නිලධාරීන් කීප දෙනෙකුගේ අත්නොමතික කිසිම සාධාරණයක් නොවන කිසිම විද්‍යාත්මක හේතුවක් නොපෙන්වන කාරණාවක් මත අපිට මෙන්න මේ ව්‍යාපෘතිය අදටත් මේ රටේ කරගෙන යන්න බැරි වෙලා තියෙනවා. මේ වගේ අති විශාල ව්‍යාපෘති ගණනාවක් ආයෝජන මණ්ඩලය හරහා ආවත් අද කරගන්න බැරි වෙලා තියෙනවා. ඉතින් මේ ඒක නිසා තමයි විශේෂයෙන්ම මේ පනතේ වැදගත්කම තියෙන්නේ. මේ පනතෙන් නිශ්චිතවම වගවීම වගකීම එහෙම නැත්නම් මේවා කරන්න පුළුවන්ද බැරිද ඒ වගේම ආයෝජන කලාපවල තත්ත්වය ඒ වගේම අපි ආයෝජන කලාප කියලා නමට ආයෝජන කලාප හදලා වැඩක් නැහැ. ඇත්තටම දින 15ක් ඇතුළත ඕනම ආයෝජකයෙකුට තමන්ගේ ව්‍යාපෘතිය ක්‍රියාත්මක කරන්න පුළුවන් මට්ටමට නීති රීති ගේන්න පුළුවන් තත්ත්වයක් පරිසරයක් හදලා තිනවා. ආයෝජන හිතවාදී පරිසරයක් ගොඩනගා කරගන්න මේ පනත් වලින් කටයුතු කළ දින විශේෂයෙන්ම ජනාධිපතිතුමාටත් ඒ වගේම මේ සඳහා පක්ෂ විපක්ෂ බොහෝ මන්ත්‍රීවරු ඇමතිවරු තමන්ගේ කමිටු වලදී එළිදරව් වෙච්ච කාරණා විශේෂයෙන්ම වැදගත් වෙලා දින මේ කාරණාවට මොකද මම ව්‍යාපාර පහසුකම් කිරීමේ කමිටුවේ සභාපතිවරයා විදියට මාගේ කමිටුවෙන් විශේෂ කාරණා රාශියක් මේ සම්බන්ධයෙන් මේ අධ්‍යයනය කරා ඒ වගේම රාජ්‍ය සහ පෞද්ගලික අධි විශාල පිරිස මේ සඳහා සහභාගී කරගත්තා ඒ වගේම මෙම පනත හැදීම සම්බන්ධයෙන් ජනාධිපතිතුමා පත් කරපු ඒ ඕවර්සයිට් කමිටියේගේ ඒ චාන්දනී විජේවර්ධන මැතිණිය ඇතුළු බොහෝ ඒ නිලධාරීන් අපේ කමිටුව වලට සම්බන්ධ වෙලා ඒ අධ්‍යයන කටයුතු පිළිබඳ ඒ තොරතුරු පිළිබඳ වසර දෙකක විතර අධ්‍යයනය කරා. අතර මේක මේ වසර දෙකේ පමණ නෙවෙයි සෑහෙන කාලයක සිට මේ කාරණා අධ්‍යයනය කළා තමයි මේ කටයුතු කරේ. අපිට ඒ වගේම තමයි තව අමීර උදාහරණ මේ කොළඹ දිස්ත්‍රික්කයේම තියෙනවා සැහැල්ලු දුම්රිය ව්‍යාපෘතිය. මේ සැහැල්ලු චම්පිකරණවක ඇමතුමා ඉන්නවා. එතුමාත් විශාල මහන්සියක් ගත්තා ඒ සම්බන්ධයෙන්. හැබැයි මේ නිලධාරීන් ඇවිල්ලා රජයන්ට දෙන ගිනි ගෙඩි තොරතුරු වැරදි මත මෙන්න මේ වගේ ව්‍යාපෘති අඩාල කරනවා. එහෙම නැත්නම් නවත්තර. මොකද කලින් රජයේ ඒ විශේෂඥ කටයුතු කරපු ශක්්‍යතා අධ්‍යයනය කරපු සමහර නිලධාරීන් මේ අලුතෙන් පත්වෙන රජයේ පත්වෙන නිලධාරීන් අර රජයේ නිලධාරීන්ට විරුද්ධව යම් යම් අදහස් ඉදිරිපත් කරනවා. මොකද මේ නිලධාරීන් අතර ඒ වගේම
විද්වතුන්
අතර විශේෂඥයන් අතර ඒ දින කුහකකම ඉරිසි සමහර වෙලාවට මේ රටේ ප්‍රගමණයට මේ රටේ දියුණුවට ලොකු බාධාවක් කියලා දෙන ඉතින් ඒක නිසා මම හිතන්නේ මෙන්න මේ පනත් ඉතාමත්ම වැදගත් විදිහට තමයි මම විශ්වාස කරන්නේ. ඒ වගේම තමයි රාජ්‍ය ණය අඩු කිරීම සම්බන්ධයෙන් තිරසාර මට්ටමකින් රාජ්‍ය ණය පවත්වාගෙන යාම ඒ වගේම විශේෂයෙන්ම 2021 වගේ මුල්්‍ය කම්පනයක් වෙන වෙලාවක ඒ මුල්්‍ය කම්පනයේ වුණ අවස්ථාවකදී ඒක ඒ එවැනි මුල්්‍ය කම්පනයකට මූණ දෙන්න මුල්්‍ය සංචිතයක් මේ පවත්වාගෙන යාමත් ඉතාමත්ම වැදගත් වෙනවා. ඒ වගේම මුල්්‍ය විනය ඉතාමත්ම වැදගත්. අපි දැක්කා පසුගිය කාලේ පුරාවටම මුදල් කාරක සභාවේ කෝපා කමිටුවේ කෝප් කමිටුවේ රාජ්‍ය ආයතන රාජ්‍ය සංස්ථා රාජ්‍ය දෙපාර්තමේන්තු රාජ්‍ය අමාත්‍යාංශ මොනතරම් මේ විනය විරෝධීව මුල්්‍ය විනය පාවිච්චි කරන්නේ නැතුව අත්නොමතිකව තමන්ගේ වැඩ කටයුතු කරා. මොකද මෙතනදී දේශපාලඥයින්ට තියෙන වගකීම ගත්තම අවුරුදු පහකදී දේශපාලඥයා ගෙදර යනවා. සමහර වෙලාවට දේශපාලඥයෝ සමහර අමාත්‍යාංශවල ඇමතිවරු වසර පහක් තමන්ගේ අමාත්‍යාංශ ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. නමුත් පත්වීම ගත්තේ දාසිට විශ්‍රාම යනකම් සමහර නිලධාරී කණ්ඩායමක් එකතු වෙලා මේ රටේ මහා දැවැන්ත විනාශයක් කරන අපි දැක්ක පසුගිය සතිය ආවා ලංකා විදුලි බල මණ්ඩලය ඒස් පවර් ඇඹිලිපිටිය ඒ ප්‍රොජෙක්ට් එක එමණද ඒ බලාගාරයේ රජයට අත්පත් කර ගැනීම නැති කරන මට්ටමන මොන විදිය ද්වේෂ සහගතව සාහසික වැඩ කරාද කියලා. ඒ වගේම ජෙනරේටර් 50ක් අරන් තිනවා. ජෙනරේටර් 50 අරගෙන මිලියන 600ක් අමතර වියදම් කළා තිනවා. ජෙනරේටර් නැවත ක්‍රියාත්මක කරන මෙන්න මේ වගේ මහා දෙවන්ත අපරාධයක් කරනවා. ඒ වගේම අද ශ්‍රී ලංකා රේගුව ඒ වගේම සුරාබදු දෙපාර්තමේන්තුව ඒ වගේම දේශීය ආදාන දෙපාර්තමේන්තුව
ඇතුළු ඔබතුමාගේ කාලය අවසන්
මේ සියලු දෙනාම සමන්විත කමිටුවක් මේ පනතේ යෝජනා කරලා තියෙනවා. භාණ්ඩාගාර ලේකම්තුමා ප්‍රධාන ආදායම් කළමනාකරණ කමිටුව අතිශයින්ම වැදගත්. මොකද මේව තමයි අපේ මේ කමිටුවලදී විශේෂයෙන්ම නිර්දේශ විදිහට ලබා දුන්නේ. ඒ කමිටුවල ලබා දුන්න නිර්දේශ ජනාධිපතිතුමා නීතිය බවට පත් කිරීම පිළිබඳ මම ජනාධිපතිතුමාටත් රජයටත් කැබිනට් මණ්ඩලයටත් මගේ ස්තුතිය පුද කරනවා.
බොහොම ස්තුතියි ගරු පාටලි චම්පික මැතිතුමා. ඔබතුමාට මිනිත්තු 6ක කාලයක් තියෙනවා.
ගරු මූලස්ථානාරූඪ මන්ත්‍රීතුමනි, පළමුව ස්තුතිවන්ත වෙනවා මෙවැනි යෝජනාවක් ගෙනීම ගැන විපක්ෂයේ ප්‍රධාන සංවිධායකතුමාට. විශේෂයෙන්ම මගේ අවධානය මේ අවස්ථාවේ වෙනවා මේ රටේ අද තිබෙන මේ වීසා බලපත්‍ර IVS GPS සමාගමට ලබා දීම පිළිබඳව. පළමුවම කියන්න ඕනේ 2012 යුද්ධෙන් පස්සේ මේ පිළිබඳව වැදගත් අධ්‍යයනයක් කරපු පිරිසක් එවකට ජනාධිපති මහින්ද රාජපක්ෂ මැතිතුමාට මේ යෝජනාව ගෙනාවට පස්සේ තමයි මේක රජයේ අයිති බහුතර කොටස් තියෙන මොබිටෙල් සමාගමෙන් මේ කටයුත්ත කළේ. හැබැයි මේ මොබිටෙල් සමාගම කිව්වා අවුරුදු 5කට 6කට පස්සේ මේක නැවතත් අපි අප්ග්‍රේඩ් කරන්න ඕනේ, මේක නැවත යවත්කාලීන කරන්න ඕනේ කියලා. ඒ අනුව 2018 ඉඳන් යෝජනා ඇවිල්ලා තියෙනවා. පසුව කෝවිඩ් වසංගතය ආවට පස්සේ ආරක්ෂක ප්‍රශ්නයකට අමතරව සෞඛ්‍ය ප්‍රශ්නකුත් මතුවෙච්ච නිසා මේ යවත්කාලීන කිරීමේ වැඩපිළිවෙල මොබිටල් ආයතනයට ලබා දුන්නා. ඒ මොබිටල් ආයතනය පිළිබඳ වෙච්ච විධිමත් අධ්‍යයනයක් කරලා ඒ විධිමත් යෝජනාව බාර දීලා තිබියදී ඒක නොතකා හරිමින් තමයි මේ නව යෝජනාවක් ගෙනල්ලා තියෙන්නේ රජයට මහජන ආරක්ෂාව භාර ඇමතිවරයා 2023 සැප්තැම්බර් මාසේ. ඒ වගේම මේ යෝජනා සමීක්ෂණයට පත් කරපු නිලධාරී කණ්ඩායම විශේෂඥ කණ්ඩායම බොහොම පැහැදිලිව තමන්ගේ වාර්තාවේ මොබිටෙල් ආයතනයේ යෝජනාව මේ අදාළ රජයේ ක්‍රියාදාමයට බොහොම එකඟයි, ඒකත් සුදුසු යෝජනාවක් බව හෙළි අරගෙන තියෙනවා. පළමුවෙන්ම කියන්න ඕනේ මේ යෝජනාව රජයේ ප්‍රසම්පාදන ක්‍රියාවලියට ඒ වගේම IMF එකත් එක්ක ඇති කරගත් ගිවිසුමට අදාළ යහපාලන මූලධර්ම වලට සම්පූර්ණයෙන්ම පටහැනි. මේක unsolicited proposal එකක් හැටියට අරගෙන තියෙන්නේ ප්‍රසම්පාදන ක්‍රියාවලියට පටහැනි. ඒ වගේම වීසා අවශ්‍යතාවය පිළිබඳව ගත්තොත් ආරක්ෂාව පිළිබඳ ප්‍රශ්නයක් තියෙනවා. දැන් අදත් මතුවලා තියෙනවා ISIS තර්ජනය. සෞඛ්‍ය පිළිබඳ ප්‍රශ්නයක් මතුවලා තියෙනවා. අපි දැක්ක කොවිඩ් කාලෙදී සංචාරක ව්‍යාපාරයේ ප්‍රවර්ධනයටයි කියලා තක්කඩි විසින් මේ රටට ගෙන ආපු සංචාරකයෝ විසින් දසදහස් ගාණක් මේ රටේ මිනිස්සු මිය ගිය හැටි. ඒ වගේම දත්ත මේ සියල්ල රජයේ සතු වෙන්න ඕනේ. මේ අදාළ සංචාරකයන් රටට ආවට පස්සේ කොහෙද ඉන්නේ, කොතනද ඉන්නේ, මොනවද කරන්නේ, ඔවුන්ගේ දත්ත මොනවද කියන එක. එහෙනම් ප්‍රධානම කාරණේ මෙතෙක් කාලයක් අපේ රටේ ඒ ඉමිග්‍රේෂන් දෙපාර්තමේන්තුව කරගෙන ගිය වැඩසටහනක් මේ දත්ත සපයා ගැනීම වැඩසටහන විදේශීය සමාගමකට පවරා දීම. දැන් කියනවා මේ VFS එක කියන්නේ හැමෝගෙම කරනවා කියලා. නමුත් වෙනත් රටවල දේවල් ඒ තානාපති කාර්යාල ආරා කරනවා මිසක් VFS එක කොහෙවත් කරන්නේ නැහැ. දෙක, මේ එතන ඉන්නේ VFS එක නෙමෙයි, ප්‍රධාන ගිවිසුම අත්සන් කරලා තියෙන්නේ IVS GPS කියන සමාගමත් එක්ක. ඒක නිසා මේ සභාවත් මේ රටත් බොහෝ දුරට නොමග යවලා තියෙනවා මේ කියන කාරණේ මත. ඒ වගේම මේ වීසා ගාස්තු අද ගත්තාම මේ වීසා ගාස්තු මම අදත් බැලුවා මේ මෑතදී ආපු අයගේ වීසා ගාස්තුව ගරු මන්ත්‍රීතුමියනි $75, සේවා ගාස්තුව අදාළ ආයතන $18.50, ඒ වගේම පහසුකම් ගාස්තුව කොන්වීනියන්ස් චාර්ජ් කියලා $27.27, එකතුව $100.77, මේ $50 තිබිච්ච වීසා එක. දැන් මේක අපි සංසන්දනය කරන්න ඕනේ ලංකාවෙන් ස්විස්තර්ලන්තයට යනවාද ලංකාවෙන් එංගලන්තයට යනවාද එක්ක නෙවෙයි, අපිත් එක්ක සංචාරක ව්‍යාපාරයේ තරඟ කරන මාලදිවයිනට, තායිලන්තයට, ඉන්දියාවට
යන මිනිත්තු දෙකක කාලයක්.
එහෙම බැලුවහම එක සම්පූර්ණයෙන්ම සංචාරක ව්‍යාපාරයේ අධෛර්යමත් කරනවා විතරක් නෙවෙයි, පැහැදිලි දූෂණයක් මෙතන තියෙනවා. මේ $75 වීසා ගාස්තුව නම් ඒක ඉමිග්‍රේෂන් එකට ගියාවේ. නමුත් මේ $18.50 $7.27 පිළිබඳව නිශ්චිත උත්තරයක් නිලධාරීන්ට ලබා දෙන්න බැරි වුණා මුදල් කාරක සභාවේදී. ඒ විතරක් නෙවෙයි, දෙවෙනි දවසේ අත්නොමතික විදියට ඒකට පැමිණියෙත් නැහැ උත්තර නැති නිසා. ඒක නිසා ඉතාම පැහැදිලිව අපි ප්‍රකාශ කරන්න ඕනේ මේ රටේ දූෂණය ගැන, දූෂිත වලලු ගැන කතා පවත්වනවා. හැබැයි මේ අති දවැන්ත මේ රටට එන මිලියන දෙකහමාරකට ආසන්න සංචාරකින්ගේ එක්කෙනෙක්ගෙන් $26 ගානේ කොල්ල කන මේ දූෂණය ගැන, මේ දූෂිත වලලු ගැන කතා කරන අය අද නිහඬයි. ඒ වගේම ඉන්දියානුවෙකුට ලංකාවේ කැස්සක් ගියත් ඔන්න ඉන්දියාවේ මහමාරිය එනවා කියලා උඩ පැනගෙන කෑ ගහන අය මේ තනි ඉන්දියානු සමාගමකට රටේ ජාතික ආරක්ෂාවට අදාළ මේ දත්ත තොරතුරු බාර දීම ගැන අද නිහඬයි. එනිසා මේක යට තියෙන්නේ මොකක්වත් නේ, මම එදත් කිව්වාගේ ලංකාව තුලාද දේශපාලන පාතාලයක් ක්‍රියාත්මකයි. ඒ දේශපාලන පාතාලයේ විසින් අද ආණ්ඩු හසුරවනවා මේවට විරුද්ධව කතා කරන මිනිස්සුන්ව, අද රජයේ මර්ධන යන්ත්‍රයට ගොනු කරනවා, අද රහස් පොලිසිය කියන්නේ ඇත්ත වශයෙන්ම දේශපාලනමය වශයෙන් අනික්කෑව මර්ධනය කරන්න, අපහසුතාවයට පත් කරන්න, අපකීර්තියට පත් කරන්න යන තැනක් මිසක් මේ රටේ අපරාධ විමර්ශනයට යොමු වෙන තැනක් නොවන බව අපිට අද පැහැදිලි. එනිසා මේ ඊළඟ මැතිවරණවලදී බොහොම කෙටි කාලයයි තියෙන්නේ, රජයේ නිලධාරීන්ට, විශේෂයෙන් පොලිස් නිලධාරීන්ට, රාජ් පොලිසිය නිලධාරීන්ට මතක් කරනවා අවනීතිය ක්‍රියාත්මක කරලා සමාජෙත් රටෙත් අපකීර්තියට පත් වෙන්න එපා. විශේෂයෙන්ම මේ දූෂණය වංචාව පිළිබඳ අරගලය ඉදිරියට ගෙන යා යුතුයි. අහවලාගෙනකොට කතා නොකර ඉන්නත්, අහවල්ලු කරනකොට කතා කරන්නත් නෙවෙයි, මේ රට තුල ක්‍රියාත්මක වෙන මේ දූෂිත ජාලය වැළැක්වීම සඳහා වෙන විධිමත් වැඩපිළිවෙලක් එක්ක රට ඉදිරියට ගෙන යන්න වැඩසටහනක් රටට අද අවශ්‍ය කරලා තියෙනවා. මේ වීසා ගනුදෙනුවෙන් ඔප්පු කරලා තියෙන්නේ, පෙන්නලා තියෙන්නේ ඒකයි. මේ වීසා මංකොල්ලේ වහාම රජය නතර කළ යුතුයි. නතර කරනවා විතරක් නෙවෙයි, මේ සඳහා පියවර ගත්ත නිලධාරීන් දේශපාලකයන් ඇතුළු
ඖෂධ
ජාවාරමේ සිදුවා මෙම්ම නීතිය ක්‍රියාත්මක කිරීමට ඉදිරියට ආ යුතුයි කියන යෝජනාව මම ඉදිරිපත් කරනවා.
බොහොම ස්තුතියි ගරු ඩී.බී. හේරත් මන්ත්‍රීතුමා ඔබතුමාට මිනිත්තු 13ක කාලයක් තියෙනවා.
බොහොම ස්තුතියි මෝලාසන ආරෝඪ ගරු මන්ත්‍රීතුමියනි අද විපක්ෂයේ ප්‍රධාන සංවිධායකතුමා මේ සභාවට ඉදිරිපත් කරලා තියෙන කාරණාව පිළිබඳව ගත්තාම පළවෙනි ප්‍රශ්නය එතුමා අවංකව මේ සභාවේ අවධානය යොමු කරන්න මේ සභාවේ සාකච්ඡා කරන්න මෙවන් යෝජනාවක් ඉදිරිපත් කෙරුවද කියන කාරණාව විශේෂයෙන්ම ගත්තාම අපි දන්නවා විපක්ෂයේ කාර්යභාරය රජයේ විවේචනය කිරීම මේක හැමදාම මේ සභාවේ විවේචනය කරනවා නමුත් අපි කල්පනා කරන්න අවශ්‍යයි ඔවුන් මේ රට පාලනය කරන කාලය තුළ මෙවන් ක්‍රියාකාරකම් සිද්ධ වුණේ නැද්ද කියන කාරණාව. ඒ වගේම මේ රටේ මේ දූෂණ වංචා ඒ වගේ ක්‍රියාකාරකම් වලට ඔවුන් කුමන ආකාරයකින් හෝ කිසිම දවසක ජීවිතේ අනුබල දුන්නේ නැද්ද කියන කාරණාව. ඉතින් මම විශ්වාස කරන විදිහට මේ දේශපාලන භූමිකාව තුළ රටේ සංවර්ධනයේ මුවාවෙන් විවිධ අකටයුතුකම් සිද්ධ වුණා කියන කාරණාව හැමදාම අපි කතා කරනවා. විපක්ෂයේ කාර්යභාරය රජයේ විවේචනය කිරීමෙන් වුණත් අපි කල්පනා කරනවා ඒ කාර්යභාරය ආණ්ඩු පක්ෂයේ පැවැත්මට උපකාරී වෙන විදිහට ඉදිරිපත් කරොත් මම හිතන්නේ ඒක බොහොම වැදගත් වෙච්ච කාරණාවක්. අපි අවුරුදු 76ක මේ ප්‍රජාතන්ත්‍රවාදී ක්‍රමය පිළිබඳව කතා කරනවා. ඒ අඩලුඩුකම් පිළිබඳව කතා කරනවා. මේ අපි මේ රට මේ අවුරුදු 76ක කාලය තුළ ප්‍රතිපත්තියේ තීන්දුව ගත්ත දේශපාලන අධිකාරීන් ඉකෙන්නේ රට පාලනය කරපු පිරිස් ඒ වගේම මේ ප්‍රතිපත්තියේ කාරණාවල් මහජනතාව අතරට අරගෙන ගියපු රාජ්‍ය නිලධාරී. දැන් මේ පාස දෙකේ එකතු වීමේ ප්‍රතිඵලයක් තමයි අද මේ රට දියුණුවක් ලැබලා තියෙනවා නම් ඒ දියුණුව ලැබීමේට සාධක වෙච්ච ඒ වගේම දියුණුවක් නොලැබිලා කිසියම් තැනක කොමන හෝ කටයුත්තක් අඩාල වෙලා තියෙනවා මේ කාරණා මේ පාස දෙකම වග කියන්න ඕනේ කියන කාරණා තමයි මතක් කරන්නේ අපි දූෂණය ගැන කතා කරනවා අද රාජ්‍ය සේවය ගත්තාම විශේෂයෙන් දේශපාලන ප්‍රතිපත්ති හදන අයයි රාජ්‍ය සේවයේ එකමුතුව මේ රටේ අවංකව මේ පැවැත්මට දායක වුණාද කියන කාරණාව මම නම් විශ්වාස කරන්නේ මේ අවුරුදු 76ක කාලය තුළ අපේ රටේ ජන ජීවිතය යථාවත් කරන්නට මේ පාර්ශ්ව දෙකේ එකතුව වැදගත් වෙලා තියෙනවා. දැන් අපි නිදහස ලබාගත් කාලවකවානුව තුළ මේ රටේ ජනතාවගේ සෞඛ්‍ය සම්පන්න බව ගත්තහම අපරම ආයු කාලය ලෝක සෞඛ්‍ය සංවිධානයත් එක්ක තිබිච්ච ප්‍රමාණයට වඩා අද වැඩි වෙලා තියෙනවා. ඒ වගේම ජනතාවගේ ජීවන තත්ත්වය නිවාස ප්‍රමාණය ගත්තහම අද සමස්ත රටේම ස්ථිර ගෙවල් හැදිලා තියෙනවා. ඒ වගේම තවත් තැන්වල ගත්තහම මාර්ග පද්ධතිය ඒ කාලේ කාපට් පාරවල් තියා තාර පාරවල්වත් තිබුණේ නැහැ. නමුත් අද මේ වන විට සමස්ත රටේම කාපට් පාරවල් හැදෙන වැඩපිළිවෙලකට ඇවිල්ලා. ඒ විතරක් නෙවෙයි. දැන් රෝහල් පද්ධතිය ගත්තහම අද එදාට වඩා වැඩි ප්‍රමාණයක් රෝහල් තියෙනවා. වෛද්‍යවරු එදා 250ක් 300ක් හිටපු ප්‍රමාණය අද 30000 දක්වා වැඩි වෙලා තියෙනවා. ඉතින් ඒ විදිහට ගත්තහම අධ්‍යාපන ක්ෂේත්‍රයත් එහෙම. එදා ලියන්න කියන්න බැරි පිරිස් වැඩි. අද ලියන්න කියන්න බැරි පිරිස් අඩුයි. සාක්ෂරතා ඥානය ඇති ආසියාවේ ඉහළම තැනකට අද ඇවිල්ලා තියෙනවා. මේ කාරණාව පමණක් නෙවෙයි. එදා කුප්පිලාම්පුලින් එළියල ගත්ත නිවාස අද විදුලිය ඇවිල්. සමස්ත රටේම බහුතරයක් 99%ක්ම අද විදුලිය පාවිච්චි කරන. ඒ කියන්නේ අපේ රටේ මිනිස්සුන්ට ඔවුන්ගේ ජීවිත කාලය තුළ උපරිමයක් නොවුනත් කිසියම් ප්‍රමාණයකට සාපේක්ෂව අද සැප විඳින පිරිසක් හැටියට නිර්මාණය වෙලා තියෙනවා. ජීවිත දියුණු වෙලා තියෙනවා. හැබැයි මේත් එක්ක අපි සෑහීමකටපත් වෙනවද කියන කාරණාව අපි ගන්න ඕන. මේ කාලයට සාපේක්ෂව ඒ වගේම රටේ වියදම් කරපු මුදල් ප්‍රමාණයන් එක්ක මේ රටේ ජන ජීවිතය යථාවත් කරන්න ඉවහල් වුණාද කියන කාරණාව පිළිබඳව ප්‍රශ්නයක් අපිට තියෙනවා. ඒක පිළිබඳව කතා කරනකොට මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන කිසිම දේශපාලන පක්ෂයකට කිසිසේත්ම මේ ගුණාගුණ වලින් ඉවත් වෙන්න පුළුවන් කමක් නැහැ. වැරද්දක් සිද්ධ වුණා නම් ඒ හැම කෙනෙක්ම අඩු වැඩි විදිහට මේකට දායක වෙලා තියෙනවා. විශේෂයෙන්ම ගත්තහම අපි රාජ්‍ය නිලධාරීන් හැටියට ගනිද්දී මේ මේ කාලවකවාන තුල අපි දැකපු දේ මේ රටේ විශාල වෘත්තීය අරගල ඉල්ලීම් ප්‍රයත්නක වෙනවා. අපි දැකලා තියෙනවා ග්‍රාම නිලධාරිතුමන්ගේ ප්‍රශ්නේ. ඉතාම සාධාරණ ප්‍රශ්නයක්. රටට විශාල සේවයක් කරන අධ්‍යක්ෂින් වලින් පරිපූර්ණ වෙච්ච ජන ජීවිතයට ළඟින්ම ඉන්න සේවයක් තමයි ග්‍රාම නිලධාරීන්ගේ සේවය. එතකොට ඔවුන්ගේ වෘත්තීය අයිතිවාසිකම් පිළිබඳව ප්‍රශ්නයක් පැනනගලා තියෙනවා. මේකට රජයේ මැදිහත් වෙලා අද උදේ ගරු අග්‍රාමාත්‍යතුමාගේ උපදේශ පරිදි ඒ රාජ්‍ය ඇමැතිතුමා අශෝක ප්‍රියන්ත මැතිතුමා ඉදිරිපත් කරා ග්‍රාම නිලධාරීන්ගේ ගැටලුව විසඳන්න රජයේ මැදිහත් වීමේ තත්ත්වය පැහැදිලි කරලා දුන්නා. ඒ අයගේ ඉල්ලීම් සියල්ලම රජයේ පිළි අරගෙන රාජ්‍ය සේවා කොමිෂන් සභාවට ඕන් ස්ට්‍රයික් කරන්න ඉස්සරලා ඉදිරිපත් කරලා තියෙනවා මේක සනාථ කරලා දෙන්න කියලා. ඒතර එවන් පසුබිමක් තුළ මේ වගේ ක්‍රියාකාරකම් අපි දකිනවා. තව වෙලාවක ගත්තාම සෞඛ්‍ය සේවය වෛද්‍යවරුන්ගේ රුපියල් 70,000ක වැඩි කරයි කියලා ප්‍රවාහලේ සෞඛ්‍ය කම්කරුවටත් ඒ මුදල ලැබෙන්න ඕනේ කියලා අරගල කරනවා. ඒ විතරක් නෙවෙයි අද විශ්වවිද්‍යාලවල අනාධ්‍යන සේවකව ස්ට්‍රයික් කරනවා. බන්ධනාගාර සේවකව ස්ට්‍රයික් කරන්න කියලා තිබුණා. ඉතින් මේ කාරණාව ගත්තාම අපි රජයක් හැටියට පිළිගන්නවා රටේ ජනතාවගේට වැඩියෙන් පහසුකම් දෙන්න ඕන. ඔවුන්ට සේවා සපයන මේ රාජ්‍ය නිලධාරීන් අපිට වටිනවා. ඔවුන් ශක්තිමත් ආර්ථිකයක් කරා යොමු කරන්න අවශ්‍යයි. ඔවුන්ට ඉල්ලීම් දෙන්න ඕන. නමුත් රටක් හැටියට ගත්තහම අපේ මුල්ලීමේ தත්ත්වය පිළිබඳව සැලකිල්ලට ගන්න ඕන. අද අපේ රටේ රාජ්‍ය සේවය ගත්තහම මම මට විශ්වාස හැටියට 111,000ක් විතර ප්‍රමාණයක්. රටේ ජනතාව 225,000ක් ඉන්නවා. ඒතර 225,000ගේ ආර්ථිකය ජාතික ආදායමෙන් 85%ක් විතර ප්‍රමාණයක් රාජ්‍ය සේවකෙන්ද වැටුප් පාවිච්චි කරනවා. ඒගොල්ලේ අපිත් ඉන්නවා. ඒතකොට මේ රටේ 2,25,00,000ගේ අයිතිවාසිකම් ජාතික ආදායමෙන් බහුතර ප්‍රමාණයක් මේ රාජ්‍ය සේවය නඩත්තු කරන්න පාවිච්චි කරන රටක අපි ඉන්නේ. ඒතකොට ඒ මුදල පාවිච්චි කරලා අපි නිෂ්පාදන ආර්ථිකයක් කරා යොමු කරන්න කටයුතු කරනවා දෙන කාරණා පිළිබඳව අපි අවධානය යොමු කරන්න ඕන. ඒ මුදල් ආයෝජනය කරලා අපි පාවිච්චි කරොත් නිෂ්පාදනය වැඩි වුණොත් අපිට පුළුවන් රාජ්‍ය නිලධාරීන්ගේ වැටුප් වැඩි කරන්න. ඒ තැනකට අපි ගෙන යන්න අවශ්‍ය යාන්ත්‍රණයක් හදන්න ප්‍රතිපත්ති සම්පාදක හැටියට අපේ වගකීම. එපමණක් නෙවෙයි විශේෂයෙන්ම ගත්තහම රටේ ආර්ථිකය කඩාගෙන වැටිලා අපිට මතකයි එක කාලයක් තිබුණා මේ අවුරුදු දෙකකට ඉස්සරලා මේ රටේ තෙල් ටිකට මුදල් විදන් කරන්න විදිහක් නැහැ. පැය 13ක් විදුලිය කපලා පාසල් පද්ධතිය කඩාගෙන වැටිලා ගෑස් ටික නැහැ. කොළඹ නගරේ ජනතාව පාරට බැහැලා ගෙවල් ඇතුලේ ඉන්න බෑ. මහා බරපතල ඛේද වාචකයක්. එතකොට ඒ මහ පොළවේ බිම් මට්ටමේ පතුලෙන් පටන් ගත්ත අපේ නැවත රට හදන්න ජනාධිපතිතුමාගේ නායකත්වයත් එක්ක එකතු වෙච්ච දේශපාලන සංයුතිය මේ ප්‍රශ්නේ විසඳන්න අද උත්සාහ කරලා තියෙනවා. ඒ ප්‍රතිඵල ජනතාවට අරගෙන ඇවිල්ලා තියෙනවා. හැබැයි ඒ ආපු ගමන් මාර්ගය තුළ අපි 100%ක් එකඟ වෙන්නේ නැහැ. අපි මීට වඩා පහසුකම් දෙන්න ඕන. මීට වඩා රටේ ආර්ථික ශක්තිමත්ව ගොඩනගෙන්න ඕන. ඒ කටයුතු කිරීමේ වගකීමක් අපිට තියෙනවා. එවන් පසුබිමක් තුළ රටේ කඩාගෙන වැටිච්ච රට නැවත යථාවත් කිරීම සඳහා ගන්නා වූ ක්‍රියාමාර්ග තුළ විශේෂයෙන්ම ගත්තහම මේ රාජ්‍ය සේවකයන්ගේ මේ ඉල්ලීම් පිළිබඳව රජය පිළිගන්නවා වගේම ඒ පිළිබඳව වගකීම බාර ගන්නවා වගේම ඒ මුදල් ප්‍රමාණය ක්ෂණිකව ගෙවන්න බැරි බවක් අපිට දකින්න තියෙනවා. එවන් පසුබිමක් තුළ ඔවුන් මේ කාරණාව කරා යොමු කරන්නේ කවුද? මේ රටේ දේශපාලනයේ විපක්ෂයයි බලය ලබාගෙන උදෙසා රාජ්‍ය නිලධාරීන් පාවිච්චි කරනවා. ඔබතුමයිට මතකනම් ඔබතුමී එකඟ වෙලා තිබුණා එදා ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා ඉන්නකොට ආණ්ඩු පක්ෂ රැස්වීමේදී ඔබතුමියත් එතන වාඩි වෙලා හිටියා. කිව ගුරුවරුන්ගේ වැටු ප්‍රශ්නේ එදා මේ රටේ රිචඩ් පතිරණ අධ්‍යාපන ඇමතිතුමා ගුරුවරුන්ගේ ගුරු සේවය ස්ථාපිත කරලා පිළි අරගෙන ඒකට වටිනාකමක් දීලා තියෙන වෙලාවක ඔවුන්ට තිබිච්චේ වෘත්ති අයිතිවාසිකම ගුරු සේවයේ පිහිටවීම ඊට සාපේක්ෂව අවශ්‍ය මුදල් ටික ගෙවන්න වැටුප ඒ පිළිබඳව කතා කර ආණ්ඩු පක්ෂේ එයා කැබිනට් එක තීන්දුවක් ගත්තා. ඊළඟ අයවැය ලේකණෙන් ගුරුවරුන්ගේ වැටුප් වැඩි කරන්න අවශ්‍ය මුදල් වෙන් කරනවායි කියලා. හැබැයි ඊට ඉස්සරලා අපි දැක්කා වෘත්ති සමිතිවල නායකයින්ගයි කියාගන්න උදවිය මේ ගුරුවරු පාරට බස්සලා ස්ට්‍රයික් කරන්න පටන් ගත්තා. ඈත පේන අයවැය ලේකණෙන් දැන් ගුරුවරුන්ගේ වැටුප් ටික වැඩි වෙනවා. මේකේ ගෞරවය දිනා ගන්නට ඒ වෘත්ති සමිති කටයුතු කරපු ආකාරයේ ඉතාමත්ම පටුයි. අනේ ඒ වගේ තත්ත්වයක් තමයි අද දකින්නේ. මේ රට යථාවත් කරලා තියෙනවා. කඩාගෙන වැටිච්ච රටක් ගොඩ අරගෙන තියෙනවා. ඒ කාරණාවේදී රාජ්‍ය සේවකයන් පාවිච්චි කරනවා. ඔවුන්ගේ වෘත්තීය ක්‍රියාකාරකම් පිළිබඳ වඩලුණුකම් බලලා අරගෙන දැන් ඔවුන් පාරට බස්සලා හැම වෙලාවකම උත්සාහ කරනවා මේ රජයට විරුද්ධව ඔවුන් පාවිච්චි කරන්න. අපි උගත් බුද්ධිමත් රාජ්‍ය සේවකින් ඉල්ලීමක් කරනවා. මේ වෘත්තීය සමිත නායකින් කරන ඉල්ලීම ඒක දරන්න පුළුවන් මුදලක් තියෙනවද බාහනාගාරයේ රජයට? ඔවුන්ගේ ඉල්ලීම් පිළිබඳව සැලකිල්ලට අරගෙන කොතෙකුත් සාධාරණත්වයක් තිබුණත් ඒ ඉල්ලීම් දිනා ලබා දෙන්න අවශ්‍ය භාණ්ඩාගාරයක හැකියාවක් තියෙනවද කියන කාරණාව පිළිබඳව සැලකිල්ලට ගන්න ඕනේ. හැබැයි අපි ඔක්කොම එකතු වෙලා මේ රට හදලා රට ගොඩනගලා නිෂ්පාදන ආර්ථිකයක් තුර රටේ ආර්ථික ඉහළතනකට ගෙනාවොත් ඔවුන්ගේ ඉල්ලීම් ලබා දෙන්න පුළුවන්යි කියන කාරණාව විශේෂයෙන් මතක් කරන්න ඕනේ. අනිත් එක මූලාසන ආරෝඪ ගරු සභාපතිතුමී දැන් හුඟක් තැන්වල කතා කරන හුඟක් වෙලාවවලදී දැන් පහුගිය දවස්වල භාණ්ඩාගාරයේ මුදල් වැඩි කිරීම පිළිබඳව කතා කරා. ස්වාධීන ආයතනයක් බවට පරිවර්තනය කරාපුවාම භාණ්ඩාගාරයේ පළවෙනි අටම කරන්න කටයුතු කරා. ඔවුන්ගේ ඉල්ලීම් මුදල් වැටුප වැඩි කරන්න. එපමණක් නෙවෙයි අද හුඟක් තැන්වල රේගුව පිළිබඳව ප්‍රශ්න තියෙනවා අපිට. ඒ වගේම ආදායම් දෙපාර්තමේන්තුව පිළිබඳ ප්‍රශ්නයක් තියෙනවා. ඒ සියලුම ආයතන ටික සාපේක්ෂව රට ගොඩනගන්න ඕනේ කියන මානසිකත්වයෙන් මේ ආර්ථික මර්මස්ථාන හරි විදිහට ශක්තිමත් කිරීමේ වගකීම පැවරිලා තියෙන වෙලාවක්. ඒ නිසා මූලාසනාරුව ගරු සභාපතිතුමීනි මම විශ්වාස කරනවා අපි රටක් හැටියට මීට වඩා වැඩියෙන් හිතන්න ඕන. වෘත්තීය සමිති නායක වැඩියෙන් හිතන්න ඕන. දේශපාලන කාරණාවල් වෙනුවෙන් රටේ පාලන බලය ලබා ගැනීම උදෙසා රටේ දරුවන්ගේ අනාගතය එක්ක සෙල්ලම් කරන්න හොඳ නැහැ. දරුවන්ගේ අනාගතය එක්ක සෙල්ලම් කරන්න හොඳ නැහැ. අප රටේ අනාගතයත් එක්ක සෙල්ලම් කරන්න හොඳ නැහැ. අපිට අවශ්‍යයි මේ රට හරිතනකට ගෙන යන්න සියලු දෙනාම එකතු වෙලා වැඩ කරන්න. ඒක වැඩ කරනකොට විපක්ෂයේ පක්ෂයේ කියන කාරණා දෙකම එකට එක්කව වෙලා ඒ අද්දැකීම් එකට එකතු කරගෙන රට ගොඩනගෙන තැනට අවතීර්ණ වුණොත් අපි විශ්වාස කරනවා රට හොඳ තැනකට ගෙනියන්න පුළුවන් කියන කාරණාව. විශේෂයෙන් රාජ්‍ය සේවයත් එක්ක ගත්තාම අපි මේ කාරණාවට එකඟ වෙන්න ඕන. අද මහපාර අතුගාන කෙනාගේ ඉඳලා රජයේ ඉහළම තරාතිරම් දරන කෙනා දක්වා ගත්තාම ඒ තමන්ගේ වෘත්තීය රාජකාරී හරියට කරනවද කියන එක පිළිබඳව ප්‍රශ්නයක් තියෙනවා. සමහර තැන්වල අතිකාල දීමනා ලබා දෙනකොට ඒ වගේම විවිධ දීමනා ලබා දෙනකොට ඒ පිළිබඳව සැලකිල්ලට අරගෙන රටට තමන්ගේ වෙන සේවය ආයතනයට ඒ කටයුතු සිද්ධ වෙනවද කියන කාරණාව පිළිබඳව සැලකිල්ලට ගන්න අවශ්‍යයි. අනිත් කාරණාව ගරු සභාපතිතුමීනි අපි ප්‍රතිපත්ති හදන කට්ටිය අපි යෝජනා ඉදිරිපත් කරන කට්ටිය ඒ යෝජනා ඉදිරිපත් කරලා ඒක ක්‍රියාත්මක කරන මුදල් වෙන් කරන අය. හැබැයි ඒ මුදල් වෙන් කරන මුදල් එක සතයක්වත් අපිට කැමති විදිහට පාවිච්චි කරන්න පුළුවන් කමක් නැහැ. මේ රටේ මුදල් රෙගුලාසි තියෙනවා. ඒ මුල්ලේ රෙගුලාසිත්
එක්ක කටයුතු කරන්න ඕන.
බොහොම ස්තුති ආයතන සංග්‍රහයත් එක්කතු වෙලා එක කටයුතු කරන්න පුළුවන් කමක් තියෙනවා. ඒ නිසා මේ රටේ දේශපාලන අධිකාරියට සල්ලි හොරකම් කරන්න පුළුවන් කමක් නැහැ. රාජ්‍ය තන්ත්‍රයත් එක්ක සහයෝගයක් නැතුව. ඒ නිසා විශේෂයෙන්ම මුදල් රෙගුලාසි එක්ක කටයුතු කරන පදනමක් එක ගත්තාම කවුරු හරි කියනවා රාජ්‍ය නිලධාරීන් එක මේ එහෙම නැත්නම් දේශපාලන අධිකාරී අය හොරකම් කරනවා කියන කාරණාව පිළිබඳව අපිට 100%ක් එකඟ වෙන්න බෑ. මේ නිසා මුල්ලි රෙගුලාසි ක්‍රියාත්මක කිරීමේ වගකීම ඒ රාජ්‍ය නිලධාරීන්ට තියෙන වෙලාවක ප්‍රතිපත්ති සම්පාදකකින් හැටියට මේ දෙගොල්ලෙම එකතු වුණ නැත්නම් මේ රාජ්‍ය මුදල් අවභාවිතා කරන්න පුළුවන් කමක් නැහැ. ඒ නිසා මම මේ වෙලාවේදී අවධානය යොමු කරනවා ප්‍රතිපත්ති අපි හදනවා මේ රාජ්‍ය නිලධාරීන්ගේ සහයෝගය උපරිම මට්ටමින් මේක විනිවිද භාවකින් යුක්තව ක්‍රියාත්මක කරන්න අවශ්‍යයි. එහෙම කරොත් විපක්ෂයට මේ වගේ යෝජනා ඉදිරිපත් කරන්න පුළුවන් කමක් නැහැ කියන මතක් කරමින් අවස්ථාව ලබා දුන් ඔබතුමිට ස්තුතිවන්ත වෙමි. මයි කතාව මෙතකින් අවසන් කරනවා.
බොහොම ස්තුතියි ගරු හර්ෂණ සුපුන් රාජකන්න මන්ත්‍රීතුමා ඔබතුමියට මිනිත්තු 11ක කාලයක් තියෙනවා.
බොහොම ස්තුතියි. මම විශේෂයෙන්ම සඳහන් කරන්න ඕන කාරණාවක් අද මේ වෙලාවේදී දැනුවත් කරන්න බලාපොරොත්තු වෙන්නේ මේ රටේ සියලුම පාසල් වලට දරා ගන්න බැරි බරක් මේ ආණ්ඩුවෙන් නැවතත් ඉදිරිපත් කරලා තියෙනවා. ඔබ කවුරුත් දන්නවා සියලුම රජයේ පාසල් වල ජල බිල්පත් යම් ආකාරයෙන් රජයෙන්ම දරා ගන්න කටයුත්තක් තමයි මේ වෙනකන් තිබ්බේ. නමුත් 2022 වර්ෂයේදී කැබිනට් පත්‍රිකාවක් මගින් දැන් ලියුම් එවල තියෙනවා බොහෝ පාසල් වලට. මේ මම මේ වෙලාවේ විශේෂයෙන් මේ සඳහන් කරන්නම් ඒ හිඟ මුදල් එක්ක 2022 ඉඳන් හිඟ මුදල් එක්ක බිල් ටික ගෙවන්න එහෙම නැත්නම් ඒක කපා හරිනවා කියන එක. මේක එක විදුහල්පතිවරයෙක් මට ලබා දීලා තියෙන්නේ. මේ මේක ඉතා පැහැදිලිවම ප්‍රකාශ කරලා තියෙනවා ඉහත ගිණුම් අංකයට අදාළව 2024 මාර්තු 3 වන දින සිට රුපියල් මේකේ තියෙන විදිහට රුපියල් 80,000කට ආසන්න මුදල් හිඟ මුදලක් පවතී. අපගේ වාර්තා පරිශීලනය කිරීමේදී පෙනී ගියේ ඔබ විසින් වසරක කාලයක සිට ජල බිල්පත් කිවා නොමැති බවයි. එබැවින් ඉහත සඳහන් හිඟ මුදල 2024 මැයි මාසේ 10 වන දින හෝ එදිනට පෙර ගෙවා නිම කරන ලෙස දන්වා සිටීමේ. එසේ ගෙවීම කිරීමට අපෝසත් වූහොත් නැවත දැනුම් දීමකින් තොරව ඔබගේ ජල සැපයුම් ප්‍රධාන නලයෙන් විසන්ධි කිරීමට සිදුවන බව වැඩිදුරටත් දන්වා සිටිමි. මේ ජාතික ජල සම්පාදන හා ජල ප්‍රවාහන මණ්ඩලය. දැන් මේ ප්‍රශ්නේ අපිට සැහැල්ලුවට ගන්න බෑ. මුළු ලංකාවෙම රජයේ පහසල් බොහොම අමාරුවෙන් නඩත්තු වෙන්නේ. ඔබ දන්නවා දෙමව්පියන් හැටියට දෙමව්පියන්ටත් මේ ඇති වෙලා තියෙන ආර්ථික තත්ත්වයත් එක්ක ඉතාම අපහසු ජීවිතයක් ගත කරන්නේ. එතකොට මේ පාසල් වලට මේ ජල් බිල්පත් ගෙව්වේ නැත්නම් වතුර කපනවා කියනවා. එතකොට මේ පාසල් ගෙනියන්නේ කොහමද? මේ දූ දරුවන්ට රජයේ වගකීමක් නෙමෙයිද මේ අධ්‍යාපනයට අවශ්‍ය ඒ පහසුකම් ටික ලබා දෙන එක? මම මේ වෙලාවේ විශේෂයෙන්ම ඉල්ලීමක් කරනවා අධ්‍යාපන අමාත්‍යතුමාට මේ ගැන අවධානය යොමු කරන්න. මේ ගැන අවධානය යොමු කරලා මේක රජයත් එක්ක කතා කරලා කැබිනට් මණ්ඩලයේ කතා කරලා මේ ප්‍රශ්නෙට විසඳුමක් ලබා දෙන්න. මේ ප්‍රශ්නේ ඉතාම ගැටලුකාරී තත්වයකට පත් වෙලා තියෙන්නේ සෑම පාසලක්ම. මම මේ වෙලාවේ විශේෂ ඉල්ලීමක් කරනවා රජයේ අවධානය යොමු කරලා මේ ප්‍රශ්නය විසඳන්න කටයුතු කරන්න කියලා. ඒ වගේම තමයි අද ඇති වෙලා තියෙන මේ නීතියේ ආධිපත්‍ය කියන ප්‍රශ්න. අපි හැමදාම දැක්කා මේ අපිට හොඳ පොලිසියක් තියෙනවා. ඒ ගැන කිසිම ගැටලුවක් නැහැ. පොලිසිය හරි දක්ෂයි. හැබැයි දේශපාලනේ ගෑවිච්ච තැන පොලිසියට රාජකාරිය කරන්න ලැබෙන්නේ නැහැ. ඒක තමයි ඇති වෙලා තියෙන්නේ බොහෝ තැන්වල. අපි ගත්තොතින් පාස්කු ප්‍රහාරේ, ඒ පාස්කු ප්‍රහාරයේ ඇති වෙලා ඒ තියෙන තත්ත්වය පිළිබඳව තමම අවසන් කටයුත්තකට සිදු වෙලා නැත්තේ දේශපාලන මැදිහත් වීමක් තුළ. ඒ විතරක් නෙමේ, අපි ගත්තොතින් සෑම දෙයකට, දැන් අපි ගත්තොතින් දූෂණය ගැන කතා කරනකොට මේ පොහොර ප්‍රශ්නේ අපි දන්නවා චීනෙන් අසූචි පොහොර ප්‍රමාණයක් ගෙනල්ලා ඩොලර් මිලියන ගණනක් ගෙව්වා. හැබැයි ඒකෙත් වැරදිකරුවෙක් තාම නැහැ. ඒකට වග කියන පුද්ගලයෙක් තාම නැහැ. රතුපස්වල සිද්ධිය, මා නියෝජනය කරන ගම්පහ දිස්ත්‍රික්කයේ ඒ රතුපස්වල සිද්ධියේදී ජීවිත තුනක් අයිම වෙලා විශාල ප්‍රමාණයකට හානි සිදු වුණා. ඒ අයට කවුද වග කියන්නේ? එතකොට ඒ අය දැන් කවුරුත් වැරද්දක් කරලා නැහැ වගේ. එතකොට මේ අය මැරලා තියෙන්නේ සියදී විනාසාගෙනද? ඉතින් මෙන්න මේ විදියට මේ දේශපාලන මැදිහත් වෙනකොට තමයි නීතිය හරියට ක්‍රියාත්මක වෙන්නේ නැත්තේ. අපි දන්නවා නීතිපති දෙපාර්තමේන්තුවේ ඒ වගේම මෙතන විශේෂයෙන් කියන්න ඕනේ නීතිපති දෙපාර්තමේන්තුවේ නඩු ගණනාවක් අධිකරණයට යොමු කරලා තිබ්බා දූෂණ චෝදනාව එක්ක. හැබැයි අද ඒ නඩු වලට මොනවද වෙලා තියෙන්නේ? බොහෝ නඩු ඉල්ලා ආස් කරගෙන, බොහෝ නඩු වෙනත් හේතුන් මත ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. එතකොට ඉතාම පැහැදිලි අද මේ එක රටක් එක නීතියක් කියලා කිව්වට එක රටක් නීති ගොඩක්. ඒකයි අද ඇති වෙලා තියෙන තත්ත්වය. ඒ වගේම තමයි බ්‍රයිබරි කමිෂන් එක. මේ බ්‍රයිබරි කමිෂන් එකෙන් ගොඩක් අයට නඩු පැවරන්න කටයුතු කරා පෞගිය කාලේ. හැබැයි යම් යම් හේතුන් මත, තාක්ෂණික කාරණා මත බ්‍රයිබරි කමිෂන් එකේ ඒ නඩු අයින් වුණා. එතකොට නැවතත් ඒවා ඉදිරිපත් කරලා තියෙනවාද? ඒවා ඉදිරිපත් කරන්න ඇයි තියෙන මේ ප්‍රමාදය? හැබැයි මම විශ්වාස කරනවා මේ ආයතන ස්වාධීනවම කටයුතු කරන්න ඉඩ දුන්නොතින් මීට වඩා අපිට දූෂණ
අවම මට්ටමක රටක් ගෙනියන්න පුළුවන්. මොකද අද මේ රටේ ජනතාවත් ජාත්‍යන්තරයත් පිළිගෙන තියෙනවා අපේ රට තියෙන ප්‍රධානම ගැටලුව තමයි මේ දූෂණය කියලා. මේ හොරකම කියලා. මේ දූෂණය මේ හොරකම අවම කරගන්න අපි හැකිතාක් උත්සාහ කරන්න ඕනේ. හැබැයි අද ඉතාම කනගාටුයි කියන්න අද මේ රජයෙන් ඒ කටයුත්ත සිදුවෙන වගක් අපිට පේන්නේ නැහැ. ජනතාවට විශ්වාසයක් නැහැ. ඒ වගේම අපි විශේෂයෙන්ම කියන්න ඕනේ මේ දූෂණ විරෝධී කෙටුම්පතක් අපේ පක්ෂයේ සංවිධාන බලවේගයේ මාලේකම් රංජිත් මද්දුම් බණ්ඩාර මැතිතුමා ඉදිරිපත් කරලා තියෙනවා. අපි ඉල්ලීමක් කරනවා කරුණා කරලා මෙය නීතියක් බවට පත් කරලා ඒ සඳහා විශේෂ අවධානය යොමු කරලා ප්‍රමුඛත්වය ලබා දීලා මේ දූෂණය අවම කරන්න අවශ්‍ය කටයුතු සියල්ලමටම අවධානය යොමු කරන්න. අද කොහොමද රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිවරයා මේ වගේ කටයුත්තක් කරන්නේ? එතුමාව රැකගෙන තියෙන්නේ අද දූෂිතයෝ කියන රටේ පිළිගැනීමක් තියෙන කණ්ඩායමක්. රටේ දූෂිතයෝ කියන පිළිගැනීමක් තියෙන කණ්ඩායමක් ආරක්ෂා කරනකොට රටේ ජනාධිපතිවරයාගේ අත් බැඳලා තියෙන්නේ. ජනාධිපතිවරයාට කොහොමද පුළුවන් වෙන්නේ මේ එතුමාගේම කැබිනට් මණ්ඩලයේ දූෂිතයන් කියලා චූදිතයන් ඉන්නකොට යම් යම් නඩු තීන්දුව වලින් වැරදිකරුවන් හැටියට පත් කරපු අය ඉන්නකොට කොහොමද මේ රටේ නීතිය ක්‍රියාත්මක කරන්නේ? මේ රටේ දූෂණ විරෝධී ක්‍රියාවලිය ක්‍රියාත්මක කරන්නේ? අද රනිල් වික්‍රමසිංහ මැතිතුම මේ පාර්ලිමේන්තුවට ඇවිල්ලා මේ දූෂණ විරෝධී කටයුතු ඉටු කරනවා කියනකොට එතුමගේ වම් පැත්තේ දකුණු පැත්තේ ඉන්නේ මේ රටේ දූෂිතයෝ කියලා රටම පිළිගන්න පිරිස. ඉතින් අන්න ඒ වගේ තත්ත්වයක් තමයි අද ඇති වෙලා තියෙන්නේ. අපි විශ්වාස කරනවා මේ රටේ දූෂණය අවම කරන්න දේශපාලන නායකත්වය ලබා දුන්නු තින් එක කරන්න පුළුවන්. අපි විශ්වාස කරනවා ඒ නායකත්වය සජිත් ප්‍රේමදාස මැතිතුමා ලබා දෙනවා කියලා. දූෂණය නැති කරන්න නම් මේ ස්වාධීන ආයතන ශක්තිමත් කරනවා වගේම මේ ස්වාධීන ආයතන වලට අවශ්‍ය දැනුම සම්පත් ලබා දෙනවා වගේම දේශපාලන ඌමනාව තියෙන්න ඕනේ රටේ නායකයාට ඒ කටයුත්ත කරන්න. ඉතින් දේශපාලන ඌමනාව නැතුව කවදාකවත් ඒක වෙන්නේ නැහැ. ඒකයි අද මේ පෝර සිද්ධියේ, සුදුලූණු සිද්ධියේ, මේ පොල්තෙල් සිද්ධියේ, එහෙම නැත්නම් මේ හැම අපි කියන මේ හැම සිද්ධියකදීම නීතිය ක්‍රියාත්මක කරන්න බැරි වෙලා තියෙන්නේ ඒ දේශපාලන
මිනිත්තු දෙකක කාලයක්
ලබා දීලා නැති නිසා. ඒ වගේම තමයි අර ඩයනා හිටපු මන්ත්‍රීතුමියගේ සිද්ධියේදී ඒ තුමිය දවස් ගාණක් පොලිසියට අල්ලගන්න බැරි වුණාලු. ඒක පුදුම විහිළුවක් නේ. ඒක කවදාක්වත් වෙනවද? නෑ. පොලිසිය දක්ෂයි, පොලිසියට පුළුවන්. හැබැයි ඒ දේශපාලන ඌමනාවක් තිබ්බේ නෑ එතුමිය වල්ලන්න. ඒකයි ඇත්ත කතාව. එහෙම නැත්තම් වෙන දෙයක් නෙමෙයි. ඉතින් මම මේ වෙලාවේදී විශ්වාස කරනවා අපි පක්ෂයක් හැටියට අපි සහයෝගය ලබා ගන්නවා ජාත්‍යන්තරේ. මේ ස්ටාර් ප්‍රෝග්‍රෑම් එක, ස්ටෝලන් ඇසට් රිකවරි, මේ හොරකම් කරපු සල්ලි ආපහු මේ රට ගෙන එන්න වැඩපිළිවෙලක් අපි ඉදිරියට ගෙනියනවා. ඒකට ලෝක බැංකුව, එක්සත් ජාතීන්ගේ සංවිධානය, මේ දෙගොල්ලම එකතු වෙලා මේ ස්ටෝලන් ඇසට් රිකවරි ඉනිෂියේටිව් එකක් තියෙනවා. ඒකට රජයේ ඉදිරිපත් වෙන්න ඕනේ. ඒ රජයේ ඉදිරිපත් වුණොතින් තමයි ඒ සහයෝගය ලබා ගන්න. අපි විපක්ෂයේ ඉඳගෙන අපිට ඒ උමනාව තියෙනවා මේ කටයුත්තට සදා සම්බන්ධ වෙන්න. ඒ සදා අපි සාකච්ඡා කරනවා. අපි විශ්වාස කරනවා සජිත් ප්‍රේමදාස මැතිතුමාගේ යුගයකදී සමග ජන බලවේග ආණ්ඩුවකදී අපිට මේ රටේ දූෂණය අවම කරන්න ඕන අවශ්‍ය ඒ නීති සම්පාදනය කිරීමත්, ඒ වගේම මේ ආයතන ස්වාධීනව කටයුතු කරන්නත්, ඒ වගේම ජාත්‍යන්තර සහයෝගය ලබාගෙන මේ හොරකම් කරපු මුදල් මේ රටට නැවත ලබා ගන්නත් අවශ්‍ය ඒ පසුබිම, අවශ්‍ය නායකත්වය අපි ලබා දෙන්න කටයුතු කරනවා කියන එක ප්‍රකාශ කරමින් මම නිහඬ වෙනවා. බොහොමත්ම ස්තුතියි.
බොහොම ස්තුතියි. SMM මුෂාරෆ් මන්ත්‍රීතුමා ඔබතුමාට මිනිත්තු 13ක කාලයක් තියෙනවා.
අවුදු බිල්ලාහි මිනෙ ෂයිතාන් රජීම්. බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. இன்றைய இந்த விவாதத்தில் முதலாவதாக அண்மையிலே ஹெலிகாப்டர் விபத்தில் அகால மரணமடைந்த ஈரானுடைய ஜனாதிபதி இப்ராஹிம் ரைசி அவர்களுக்கு இந்த முஸ்லிம் சமூகத்தின் சார்பாகவும் இந்த நாட்டு மக்கள் சார்பாகவும் என்னுடைய ஆழ்ந்த அனுதாபத்தை தெரிவித்துக் கொள்வதோடும் அவருடைய மறுமை வாழ்வு சிறக்க வேண்டும் என்று நான் பிரார்த்தனை செய்கின்றேன். ஏனென்றால் அண்மையில் உமா ஓயா என்கின்ற ஒரு நீர் திட்டத்தை இந்த தேசத்திற்கு மிகப்பெரிய பொருட்செலவிலே செலவழித்து நீண்ட காலமாக இந்த குடிமக்கள் எங்களுடைய மக்களுக்கான குடி தண்ணீர் அதே போன்றும் விவசாயத்திற்கான நீர் போன்றவற்றினுடைய தேவை உணரப்பட்டு அதற்கான பெருந்தொகை பணம் தேவைப்பட்ட ஒரு சூழலில் கடந்த மஹிந்த ராஜபக்ச அவர்களுடைய ஆட்சி காலத்தில் இந்த உமா ஓயா திட்டத்திற்கு கை கொடுத்து இப்பொழுது அந்த பிரதேசத்திலே இருக்கின்ற குடிநீர் பிரச்சினை அதே போன்று விவசாய செய்கைக்கு தேவையான பிரச்சினைகளை தீர்ப்பதற்காக அந்த திறப்பு விழாவை மேற்கொள்வதற்காக இங்கே வருகை தந்து எமது மக்கள் எமது நாட்டு மக்கள் மத்தியில் மிகப்பெரியதொரு இடத்தை பெற்றுவிட்டு சென்று ஒரு குறிப்பிட்ட காலகட்டத்திற்குள் அவருடைய இந்த அகால மரணம் என்பது முஸ்லிம் சமூகத்தினுடைய தலைவர் MHM அஷ்ரப் அவர்கள் அரணாயக்காவிலே வைத்து ஹெலிகாப்டர் விபத்தில் இறந்தபோது ஏற்பட்ட அதே மன வலி முஸ்லிம் சமூகத்துக்கு மட்டுமல்லாமல் ஒட்டுமொத்த இலங்கை தேசத்திற்கும் ஈரானுடைய ஜனாதிபதி இப்ராஹிம் ரைசி அவர்களுடைய மரணம் மிகப்பெரும் வலியை ஏற்படுத்தி இருக்கின்றது. எனவே அன்னோருடைய ஆத்மா சாந்தி அடைவதற்காக இந்த நாட்டு மக்கள் சார்பாக நான் கேட்டுக்கொள்வதோடு அவருக்கு உயர்தரமான சுவர்க்கம் கிடைக்க வேண்டும் என்று வல்ல நாயனை நான் பிரார்த்தனை செய்கின்றேன். அடுத்ததாக இன்று பாராளுமன்ற விவாதத்தில் பேசுகிற போதும் ஒரு பாராளுமன்ற உறுப்பினர் அண்மையில் இந்தியாவினுடைய அகமதாபாத் விமான நிலையத்தில் வைத்து கைது செய்யப்பட்ட 4 முஸ்லிம் இளைஞர்கள் பற்றி பேசிய போதும் முஸ்லிம் தீவிரவாதம் தலைதூக்கும் சந்தர்ப்பம் இருக்கிறது, ஒரு சில காலத்துக்கு முன்பதாக நான் எச்சரிக்கை விடுத்தேன், இப்பொழுது இவ்வாறு இவர்கள் அரெஸ்ட் செய்யப்பட்டிருக்கிறார்கள், எனவே ISIS பயங்கரவாதிகள் இங்கே இயங்குகிறார்கள் என்பதான ஒரு கடும் தொனியிலே அவர் இங்கே பேசியதை நான் கேட்டேன். உண்மையில் ஈஸ்டர் தாக்குதல் நடத்தப்பட்ட போதும் ஈஸ்டர் தாக்குதல் நடத்தப்பட்டு சில மணி நேரங்களுக்குள் ISIS இந்த தாக்குதலை நாங்கள் தான் நடத்தினோம் என்று உரிமை கோரினார்கள். ஆனால் இன்று ஈஸ்டர் தாக்குதல் நடத்தப்பட்டு பல வருடங்களாகியும் மகாமூலக்காரியா என்று சொல்லப்படுகின்ற உண்மையான சூத்திரதாரி கண்டுபிடிக்கப்படாவிட்டாலும் இந்த தாக்குதலிலே ISIS-க்கு எந்த தொடர்பும் இல்லை என்கின்ற விடயம் மட்டும் இந்த விசாரணை செய்த அனைத்து விசாரணை குழு போலீஸ் அதேபோன்று உளவு பிரிவினர் என்று அனைவருமே தெரிவித்து விட்டார்கள். ஈஸ்டர் தாக்குதலுக்கும் ISIS என்ற அமைப்புக்கும் தொடர்பில்லை என்று. அப்படி இருக்கின்ற போதும் இந்த April 21 தாக்குதல் நடத்தப்பட்டு குறிப்பிட்ட நேரத்திற்குள் ISIS உரிமை கோரியதென்றும் இறந்து விட்டதாக நம்பப்பட்ட ISIS அன்றைய தலைவர் அபுபக்கர் பக்தாதி அவர்கள் நான் உயிருடன் இருக்கின்றேன் என்று அறிவித்தார் என்றும் சொல்லப்பட்ட விடயங்களுக்கு பின்னால் தேசிய சர்வதேச பெரும் சதி இருக்கிறது என்பதை எமது நாட்டு மக்கள் இப்போது புரிந்திருக்கின்ற ஒரு சூழலில் தான் இந்த கடந்த வாரம் நடைபெற்ற 2-3 தினங்களுக்கு முன்பு நடைபெற்ற இந்த 4 இளைஞர்களுடைய கைதையும் ISIS ஓடு தொடர்படுத்தி இலங்கையிலே முஸ்லிம் தீவிரவாதம் மேலும் தலைதூக்க பார்க்கிறது என்பதான ஒரு போர்வையிலே சில கருத்துக்கள் இங்கே வருவதை ஏற்றுக்கொள்ள முடியாது. முதலாவதாக ஒரே ஒரு ஒற்றுமை இருக்கிறது. 2021 இந்த April 21 தாக்குதல் நடைபெற்ற போது அந்த தாக்குதல் நடைபெற்ற காலகட்டமும் ஒரு தேர்தல் காலகட்டம். இப்போது இந்த கைது செய்யப்பட்டிருப்பதாக சொல்லப்படுகின்ற இந்த சம்பவம் நடைபெற்றுக் கொண்டிருக்கின்ற காலகட்டம் இந்தியாவை பொறுத்தளவில் தேர்தல் நடைபெறுகின்ற காலகட்டம், இலங்கையை பொறுத்தளவில் வெகு விரைவில் தேர்தலை எதிர்பார்த்துக் கொண்டிருக்கின்ற ஒரு காலகட்டம். எனவே இந்த தேர்தலை மையப்படுத்தி ஒரு அரசியலை ஒரு தேர்தல் வெற்றியை மையப்படுத்தியதாக புனையப்படுகின்ற விடயமாக இது இருக்கக்கூடும் என்ற ஒரு சந்தேகம் எமக்கு எழுந்தால் அதனை யாரும் இலகுவில் மறுத்துவிட முடியாது. ஏனென்றால் இந்த April 21 தாக்குதல் அத்தகையதான ஒரு தோற்றப்பாட்டை தான் இந்த தேசத்திற்குள் உருவாக்கியது. அன்று அன்றும் கூட இந்தியா புலனாய்வு பிரிவுகள் தகவல் தெரிவித்தார்கள். தாக்குதல் நடைபெற்றது. தாக்குதல் நடைபெற்றதன் பிற்பாடு இந்தியாவிற்கு சம்பந்தம் இருக்கிறது என்பதான கருத்தை முன்னாள் ஜனாதிபதி மைத்ரிபால சிறிசேன அவர்கள் தெரிவித்திருக்கின்றார். அவ்வாறான செய்தி கிடைத்ததாக சொல்லியிருக்கின்றார். இப்படி பல்வேறுபட்ட சந்தர்ப்பங்கள் சம்பவங்கள் இருக்கின்ற நிலையில் புதிதாக வந்திருக்கின்ற இந்த செய்தி என்பது இந்த நாட்டு மக்கள் மிக தெளிவாக இருக்க வேண்டும். இந்த நாட்டில் இருக்கின்ற முஸ்லீம் சிங்கள தமிழ் மக்கள் மீண்டும் ஒரு தேர்தலை வெற்றி கொள்வதற்காக இவ்வாறான தாக்குதல் அல்லது இவ்வாறான பயங்கரவாதம் என்பதான பொய்யான கருத்துக்களோடு ஊடுருவுகின்ற இந்த அரசியல் சக்திகள் தீய சக்திகளை தோற்கடிக்கின்ற ஒரு பெரும் பொறுப்பு இந்த தேசத்து மக்களுக்கு இருக்கிறது என்ற செய்தியை முதற்கண் நான் தெரிவித்துக் கொள்ள விரும்புகிறேன். உண்மையிலே பயங்கரவாதத்தோடு சம்பந்தப்பட்ட எவராவது கைது செய்யப்பட்டிருப்பார்களாக இருந்தால் உரிய முறையில் விசாரணை செய்யப்பட்டு உரிய தகவல்கள் தெரிவிக்கப்படுவது என்பதை நாம் வரவேற்கிறோம். ஆனால் ஒரு தேர்தலை மையப்படுத்தியதான கடந்த ஏப்ரல் 21 தாக்குதலை போன்றதான ஒரு தோற்றப்பாட்டை உருவாக்குகிற நோக்கில் இது நடைபெறுமாக இருந்தால் நிச்சயமாக நாம் அதனை வன்மையாக கண்டிக்கின்றோம் என்கின்ற தகவலையும் இங்கே நான் பதிவு செய்து கொள்ள விரும்புகின்றேன். அடுத்து அம்பாறை மாவட்டத்தை சேர்ந்த ஒரு பாராளுமன்ற உறுப்பினர் நான். அம்பாறை மாவட்டத்தில் 5 பிரதேச செயலகங்களுக்கும் ஒரு உப பிரதேச செயலகத்திற்குமான ஒருங்கிணைப்பு குழு தலைவராக இருக்கின்றேன். கல்முனை உப பிரதேச செயலக விவகாரம் என்பது நீண்ட காலமாக பற்றி எறிகின்ற ஒரு நெருப்பாக மாறியிருக்கிறது. இன்று பாராளுமன்றத்தை பார்க்கிற போது இரு தரப்பிலுமே கல்முனை பிரதேச செயலக விவகாரம் என்பது பல்வேறு கோணங்களில் பேசப்படுகின்றது. சிறிது காலம் ஓய்ந்திருந்த ஒரு சூழலிலே மக்கள் போராட்டம் ஆரம்பிக்கப்பட்டது. பல்வேறு கருத்துக்கள் அங்கே முன்வைக்கப்பட்டன. இப்போது நாம் கடந்த வாரம் முதல் பார்க்கிற போதும் அரசியல்வாதிகளினுடைய கருத்துக்கள் மிக பிரதானமான கருத்துக்களாக மாறி இந்த வடப்பிரதேச செயலகம் என்கின்ற அந்த மைய கருவை கொண்டு ஒரு அரசியல் சித்து விளையாட்டு ஆரம்பமாக இருக்கிறதோ என்பதான ஒரு எண்ணம் தோன்றியதால் தான் இன்று அந்த பிரதேசத்தினுடைய பிரதேச ஒருங்கிணைப்பு குழு தலைவர் என்ற வகையில் நானும் சில கருத்துக்களை பதிவு செய்வது காலத்தின் கட்டாயம் என்பதால் நான் இன்று பேச ஆசைப்படுகிறேன். முதலாவதாக அந்த ஆர்ப்பாட்டத்தில் இருப்பவர்களால் என் மீதும் சில குற்றச்சாட்டுகள் அந்த பிரதேச உப பிரதேச செயலாளர் உட்பட ஒரு சிலரால் முன்வைக்கப்பட்டிருப்பதை ஒரு சில பத்திரிகைகள் வந்திருப்பதாகவும் நான் கேள்வியுற்றேன். அதாவது எங்களுக்கு இந்த பிரதேச அபிவிருத்தி குழு கூட்டத்தை நடாத்துங்கள் என்று நாங்கள் கடிதம் அனுப்பி கோரியும் கூட இதுவரையிலும் நடாத்தப்படவில்லை. எனவே அவர் ஒருதலை பட்சமாக நடந்து கொள்கிறார் என்பதான ஒரு குற்றச்சாட்டு, நிதி ஒதுக்கீடுகள் செய்யப்படுவதில்லை என்பதான குற்றச்சாட்டுகள் என்பவை தமிழ் பேசும் சமூகத்துக்கிடையிலே தமிழ் மக்களுக்கிடையிலே குறிப்பாக என்னையும் கூட அந்த இடத்திலே ஒரு பிழை செய்யக்கூடிய ஒருவராக சித்தரிக்கின்ற சில முயற்சிகளை அங்குள்ள உப பிரதேச செயலாளர் உட்பட சிலர் செய்வதையும் நான் பார்த்தேன். எனவே பொறுப்புடன் நான் இங்கு பதிலளிக்க வேண்டிய ஒரு பொறுப்பு இருக்கிறது. அம்பாறை மாவட்டத்தில் மாத்திரமல்ல முழு இலங்கையிலும் உள்ள மக்களுக்கு முஷாரஃப் என்ற நபர் பற்றி தெளிவாக தெரியும். நான் கிட்டத்தட்ட 15 வருடங்கள் ஊடகத்துறையில் பணியாற்றி இருக்கின்றேன். ஊடகத்துறையில் பணியாற்றிய காலம் தொட்டு தமிழ் முஸ்லிம் சிங்களம் என்ற பேதங்களை கடந்த ஒரு ஊடகவியலாளனாகவே நான் எல்லோர் மத்தியிலும் இருந்திருக்கின்றேன். அம்பாறை மாவட்டம், மட்டக்களப்பு மாவட்டம், திருகோணமலை மாவட்டம், அதேபோன்று யாழ்ப்பாணம் உள்ளிட்ட பல தமிழ் பிரதேசங்களுக்குள் நுழைந்து தமிழ் முஸ்லிம் சமூகங்களோடு ஏக மனதாக ஒருமித்த உணர்வோடு பழகக்கூடிய ஒருவராக நான் இருந்திருக்கிறேன் என்பதற்கு என்னுடைய கடந்த கால தொலைக்காட்சி நிகழ்ச்சிகளும் அங்கே நடத்திய என்னுடைய சம்பாஷணைகளும் உரையாடல்களும் காரணமாக இருக்கும் என்று நான் நம்புகின்றேன். இந்த இனங்களுக்கிடையிலே ஒரு இன நல்லிணக்கத்தை புரிந்துணர்வை ஏற்படுத்த வேண்டும் என்பதற்காக ஒரு ஊடகவியலாளனாக இருந்த காலகட்டத்திலே பல்வேறு தொலைக்காட்சி நிகழ்ச்சிகளை நான் நடத்தியிருக்கின்றேன். பள்ளிக்கூடம் என்ற ஒரு நிகழ்ச்சி ஊடாக ரீகன்சிலியேஷன் தான் என்னுடைய மையமாக இருந்தது. அதிலும் இந்த மட்டக்களப்பை சேர்ந்த அதே போன்ற அம்பாறையை சேர்ந்த பல்வேறு மத பெரியவர்கள் தமிழ் முஸ்லீம் பௌத்த எல்லா சமயத்து பெரியவர்களையும் அழைத்து இந்த சமூகங்களுக்கிடையிலே சமயங்களுக்கிடையிலே இருக்கின்ற ஒருங்கிணைவு பற்றி நீண்ட காலமாக நான் பல்வேறு நிகழ்ச்சிகள் ஊடாக கலந்துரையாடிய ஒருவன். கடைசியாக 2-3 தினங்களுக்கு முன்பு மட்டக்களப்பு ஒரு ஹோட்டலிலே நடைபெற்ற இந்த இன நல்லிணக்கம் தொடர்பான ஒரு கூட்டத்தின் போது கூட நான் அங்கே சென்று என்னுடைய கருத்துக்களை நான் பதிவு செய்கிற போதும் இந்த இன நல்லிணக்கம் என்பது எங்கே சீர்குலைக்கப்படுகிறது என்றால் அரசியல்வாதிகளால் மட்டுமே இது முன்னெடுக்கப்படும் என்ற நம்பிக்கையை நாம் விதைத்து சில பொறுப்புகளை அவர்களிடம் நாம் ஒப்படைக்கிற போது இந்த இனநிலை நல்லிணக்கம் சீர்குலைகிறது. சிவில் சமூக அமைப்புகளுக்கு பெரும் பொறுப்பு இருக்கிறது. இனங்களுக்கு இடையிலான முரண்பாடுகளை சிவில் சமூக மட்டங்களுக்கு இடையிலே நீங்கள் கலந்துரையாடுவீர்களாக இருந்தால் பெருமளவு பிரச்சனைகளை தீர்க்க முடியும் என்ற ஒரு கருத்தை அன்று நான் விதைத்திருந்தேன். இப்போது கல்முனை விவகாரத்துக்கு வருவோம். கல்முனையை பொறுத்தளவில் எனக்கு பிரதேச ஒருங்கிணைப்பு குழு தலைவராக அதிபதி ஜனாதிபதி ரணில் விக்ரமசிங்கே அவர்கள் பொறுப்பு ஒப்படைத்த போதும் காரைதீவு, நாவிதன்வெளி, பொத்துவில், நிந்தவூர், அதே போன்று கல்முனை, உபசெயலகம், கல்முனை என்று ஆறு பிரதேசங்கள் குறிப்பிடப்பட்டு தரப்பட்டிருந்தது. கல்முனையை குறிப்பிடுகிற போது வடக்கு பிரதேச செயலகம் என்றோ தமிழ் பிரதேச செயலகம் என்றோ எனக்கு குறிப்பிட்டு தரவில்லை. கல்முனை உபசெயலகம் என்று குறிப்பிடப்பட்டிருந்தது. எனவே இது இலங்கையில் எங்கும் இல்லாத ஒரு நிலை. ஒரு கல்முனை பிரதேச செயலகம் என்று ஒன்று இருக்கிறது, கல்முனை உபசெயலகம் என்றொன்று எனக்கு தரப்பட்டிருக்கிறது. எனவே இது ரெண்டிற்கும் நாங்கள் ஒரு ஒருங்கிணைப்பு குழு கூட்டம் நடத்துகின்ற போது இதில் யார் பங்கேற்பார்கள் என்று பார்த்தால் அதிகாரிகள் கிட்டத்தட்ட எல்லோரும் அதே நபர்கள் தான் வரப்போகிறார்கள். கல்வித்துறையை எடுத்துக்கொண்டால் டிஓ ஒன்றாக இருக்கிறது, சட்டி ஒன்றாக இருக்கிறது. அதே போன்று கல்வித்துறையில் நாம் சுகாதாரத்துறையை எடுத்து பார்த்தால் எம்எஸ் ஒன்றாக இருக்கிறது. அதே போன்று ஆர்டிஎச்எஸ் அதே நபர்கள் வரப்போகிறார்கள். எனவே இவைகள் எல்லாவற்றையும் நாம் எடுத்து பார்க்கிற போது பெரும்பாலும் அதிகாரிகள் ஒரு ஒரு குறிப்பிட்ட அதிகாரிகளாகவே இருக்கிறார். சிசிடி எடுத்தால் அதே அதிகாரி, அதே போன்று ஏனைய நிர்வாகிகளை எடுக்கிற போது அதே அதிகாரிகள், என்ஜினியர்ஸை எடுத்தால் அதே அதிகாரி, டிஓபிசை எடுத்தால் அதே அதிகாரிகள். எனவே ஒரே அதிகாரிகள் ஒரு மீண்டும் மீண்டும் ஒரு ஊரினுடைய ஒரு பிரதேசத்தினுடைய இரண்டு ஒரே கல்முனை மாநகர சபை என்பது ஒரே சபையாகத்தான் இருக்கிறது. எனவே இரண்டு பிரதேச செயலகங்களுக்குள்ளே நடத்துவதா என்பது தொடர்பான எனக்கு ஐயம் ஏற்பட்ட போது அம்பாறையில் இருந்த முன்னாள் அரசாங்க அதிபர் திரு டக்ளஸ் அவர்களிடம் நான் இது தொடர்பாக வினவினேன். எனவே அவர் சொல்லியிருந்தார், ஏற்கனவே பிராக்டிஸ் இருக்கிற போது இரண்டாக நடந்ததும் இருக்கிறது, ஈற்றிலே அது ஒன்றாக நடந்ததான சந்தர்ப்பங்களை சொல்லி ஒன்றாக நடத்துங்கள் என்று என்னிடம் சொல்லப்பட்டது. அதற்கு அமைவாக என்னுடைய முதலாவது கூட்டம் கல்முனை பிரதேச செயலகத்தில் நடைபெற்றது. அதிலே பலரும் கலந்து கொண்டார்கள். அங்கு தமிழ் பிரதேச செயலக எல்லைக்குள் உட்பட்ட மாநகர சபையினுடைய முன்னாள் உறுப்பினர்கள், அதே போன்று ஏனைய சில நிர்வாக அதிகாரிகள், பொதுமக்கள் என எல்லோரும் கலந்து கொண்ட ஒரு சுமூகமான ஒரு கூட்டமாக அந்த கூட்டம் அமைந்திருந்தது. இதற்கு பின்னர் நடைபெற்ற கூட்டங்களிலே வடக்கு செயலகம் அல்லது உபசெயலகம் சார்பாக எவரும் கலந்து கொள்வதில்லை என்பதான தீர்மானத்தை யார் எடுத்தார்களோ தெரியவில்லை. எவருமே கலந்து கொள்ளாத ஒரு நிலை தொடர்ச்சியாக காணப்பட்டது. எனவே தொடர்ச்சியாக நடைபெற்ற இந்த கூட்டங்களில் அவர்கள் வரவில்லை என்பதை நான் கவனத்தில் கொண்டு, அதே போன்று கல்முனை உப பிரதேச செயலகத்திலிருந்து வந்த கடிதங்களுக்கு அமைவாகவும் மீண்டும் புதிதாக வந்திருக்கின்ற அரசாங்க அதிபரிடம் நான் இந்த விடயத்தை கேட்ட போதும், அது உப செயலகமாகவே நீதிப்படி சட்டப்படி இருக்கிறது, அது செயலகமாக மாறுமாக இருந்தால் அது செயலகமாக இயங்க முடியும், அதுவரையிலும் அது உபசெயலகமாகவே இருக்க வேண்டும் என்ற கருத்துட்பட பல்வேறு நிபந்தனைகள் அரசாங்க அதிபர்களால் கொடுக்கப்பட்ட நிபந்தனைகளுடனான கடிதம் எனக்கு வழங்கப்பட்டது. அந்த கடிதத்தில் கல்முனை என்பது பிரதேச செயலகமாகவும் வடக்கில் இருக்கின்ற செயலகம் என்பது உபசெயலகமாகவும் இயங்கும், அந்த இரண்டுக்கும் சேர்ந்து ஒரே ஒருங்கிணைப்பு குழு கூட்டம் தான் நடைபெற வேண்டும். கல்முனையில் இருக்கின்ற பிரதேச செயலாளர் அவர், அவர் இந்த உபசெயலகத்திற்கு வாரத்தில் ஒருமுறை அல்லது இருமுறை அவர் விஜயம் செய்ய வேண்டும், காணி விடயங்கள் தொடர்பான ஆளுகை அவரிடம் தான் இருக்கிறது என்பதான நிபந்தனைகளுடனான கடிதம் இந்த அரசாங்க அதிபர் உட்பட முன்னாள் அரசாங்க அதிபரிடமிருந்தெல்லாம் கிடைக்க பெற்றிருக்கிறது. எனவே இப்படிப்பட்ட ஒரு சூழலில் ஒரு பிரதேச ஒருங்கிணைப்பு குழு தலைவராக பொதுவாக இந்த பிரதேச ஒருங்கிணைப்பு குழு கூட்டத்தை நடத்துவது என்பதான தீர்மானத்தை எடுத்து அதற்கான கடிதங்களை நான் அனுப்பியிருந்தேன். அதற்காக உங்களுடைய பிரேரணைகளை முன்வையுங்கள் என்று ஒரு கடிதம் அனுப்பப்பட்ட போதும் எந்த பிரேரணையும் முன்வைக்கப்படவில்லை. கடிதங்கள் அனுப்பப்பட்ட போதும் எந்த பதிலும் எமக்கு கிடைக்கவில்லை. இப்படிப்பட்ட ஒரு சூழலில் தான் இது ஒரு தொடர் பிணக்காக இருந்திருக்கிறது. அதனுடைய உப பிரதேச செயலாளர் அவர்களுக்கு பலமுறை தொலைபேசி மூலமாக தொடர்பு கொண்ட போதும் கூட அந்த தொடர்பினை எடுக்கக்கூடிய மனநிலையிலும் அவர் இல்லை என்பதை அறிந்து கொண்டேன். அந்த அம்பாறை மாவட்டத்துக்கு வந்த சில சப் கமிட்டி மீட்டிங்களுக்கு நான் தலைமை தாங்கி நடத்திய போது கூட ஒரு நிர்வாக அதிகாரி போன்று அல்லாமல் ஒரு அரசியல்வாதி போன்றதான ஒரு செயற்பாட்டையும் நான் அவரிடம் பார்த்தேன். இப்படிப்பட்ட ஒரு சூழலில் தான் இப்போது மீண்டும் நான் நினைக்கிறேன், கடந்த மாதம் நடத்துவதற்காகவும் நாங்கள் கடிதங்கள் அனுப்பிய போதும் கூட எந்த பதிலும் வரவில்லை. கல்முனையில் ஒரு பொதுவான இடத்தில் இந்த ஒருங்கிணைப்பு குழு கூட்டத்தை நடத்துவோம் என்பதாக கோரிக்கை வைத்த போதும் ஒத்துழைப்பு தரவில்லை. இங்கே கல்முனையில் வாழ்கின்ற தமிழ் முஸ்லிம் சகோதரர்களுக்கு நான் ஒரு செய்தியை சொல்ல ஆசைப்படுகின்றேன். உண்மையாக கல்முனையில் இருக்கின்ற தமிழ் முஸ்லிம் சகோதரர்கள் ஒற்றுமையாக இருக்கிறார்கள். கல்முனையிலே நடக்கின்ற சந்தையை நாம் பார்க்கிற போது அந்த சந்தையில வியாபாரம் செய்பவர்கள் இரு சமூகத்தவர்களாகவும் இருக்கிறார்கள். கல்முனை வெஸ்லி பாடசாலைக்கு சென்றேன், அங்கே இருக்கின்ற ஓல்ட் பாய்ஸ் யூனியன்ல இருப்பவர்களில் பார்க்கிற போது முஸ்லீம் சமூகத்தவர் இருக்கிறார்கள். பத்திமா காலேஜிலே முஸ்லீம் சமூகத்தை சார்ந்தவர்கள் பலர் ஓல்ட் பாய்ஸாக இருந்து அந்த பாடசாலையினுடைய வளர்ச்சிக்காக பாடுபடுகிறார்கள். இப்படி இரண்டு சமூகங்களுக்கு இடையிலுமான ஒரு இணக்கப்பாட்டு நடைமுறை ஒன்று அங்கு இருக்கிறது. பிரச்சனை என்னவென்றால் கல்முனை பிரதேச செயலகம், கல்முனை வடக்கு செயலகம், இதிலே எது பிரதேச சேலம், நாங்கள் நீண்ட காலமாக இருக்கின்றோம் பிரதேச சேலமா, இதனை தரம் உயர்த்த விடுகிறார்கள் இல்லை என்று கல்முனையில் இருக்கின்ற செயலாளர் மீதும் ஏனையவர்கள் மீதும் குற்றம் சாட்டுகின்ற நிலைமையை தொடர்ச்சியாக பார்க்கிறோம். அதே சமயத்தில் இங்கே முஸ்லீம் சமூகத்தில் இருந்த ஒரு பொதுவான கருத்து வருகிறது என்னவென்றால், காரைதீவை பொறுத்தவரை காரைதீவுக்கும் நான் தான் டிசிசி சேர்மன், அதே போன்று நாவிதன் வழிக்கும் நான் தான் டிசிசி சேர்மன். இந்த இரண்டு பிரதேசங்களிலும் 40% முஸ்லீம்கள் இருக்கிறார்கள். பிரதேச செயலாளர் உட்பட பிரதேச செயலகம் அங்கே இயங்குகிறது. அங்கே தமிழ் பிரதேச செயலாளர் இருக்கிறார் என்பதற்காக நாங்கள் தனியாக செயலகம் கோரவில்லை. கல்முனையில் இருக்கின்ற 40% தமிழ் மக்கள் இவ்வாறு கோரிக்கை விடுப்பதில் நியாயமில்லை என்பதான கருத்துக்களை இந்த புறமாக சொல்லப்படுகிறது. ஆனால் உண்மையாக பார்க்கிற போது கல்முனையை பொறுத்தளவில் ஒரு பரந்த பிரதேசம். இந்த பரந்த பிரதேசத்திற்குள் 59 ஜிஎஸ் டிவிஷனை கொண்டதாக இருக்கிறது. இதிலே சப் டிவிஷன் என்பது நீண்ட காலமாக உருவாக்கப்பட்டு அது இயங்கி வருகிற ஒரு சூழலில் இப்போது நாங்கள் அந்த சப் டிவிஷனை இல்லாமலாக செய்ய முடியுமா என்றால் பிராக்டிக்கலாக முடியாது. அதனை தரம் உயர்த்துவதற்கான கோரிக்கை பற்றிய நிலைப்பாடு என்ன என்று பார்த்தால், நீண்ட காலமாக இந்த பாராளுமன்றத்துக்குள் பார்த்தால் எமது மாவட்டத்துக்கு புறம்பாக இருக்கின்ற பல்வேறு பாராளுமன்ற உறுப்பினர்கள் வர்த்தமானி மூலம் இது வடக்கு பிரதேச செயலகம் உபபிரதேச செயலகம் என்று தெரிவிக்கப்பட்ட ஒரு சூழ்நிலை, இதனை தடுக்கிறார்கள் என்றெல்லாம் முஸ்லீம் அரசியல்வாதிகளுக்கு எதிரான ஒரு இனவாத உணர்வு ஏற்படும் வகையிலான கருத்துக்கள் இங்கே சொல்லப்பட்டன. நான் ஒரு முறை இங்கே பேசுகிற போது கல்முனை வட பிரதேச செயலகம் பற்றியதான ஒரு வர்த்தமானி அறிவித்தல் வந்திருந்தால் காண்பியுங்கள் என்ற ஒரு சேலஞ்சை நான் போட்டேன். ஆனால் உண்மையாக வட பிரதேச செயலகம் என்பது எனவே இரண்டு பிரதேச செயலகம் தொடர்பாக பாரிய பிரச்சனைகள் வந்தபோது இங்கே இருக்கின்ற மிக முக்கியமான ஒரு விடயம் என்னவென்றால், வடக்கு பிரதேச செயலகம் என்பது வர்த்தமானி அறிவித்தலூடாக ஒரு பிரதேச செயலகமாக மாற்றப்படவில்லை. பல்வேறு வழக்குகள் சென்று கொண்டிருக்கின்றன. நான் டிசிசி மாவட்ட அபிவிருத்தி குழு கூட்டத்திலே இந்த விடயத்தை நான் மிக ஓபனாக கேட்டிருந்தேன். ஜிஏ எல்லோரும் கவர்னர் உட்பட எல்லோரும் இருக்கின்ற சூழலில் இது உபபிரதேச செயலகமா அல்லது பிரதான செயலகமா என்று நீங்கள் அறிவியுங்கள். உபபிரதேச செயலகம் என்றால் உபபிரதேச செயலாளர் போன்று அவரை செயற்பட சொல்லுங்கள். பிரதேச செயலாளருக்கான அதிகாரம் என்ன, உபபிரதேச செயலாளருக்கான அதிகாரம் என்ன, இந்த ஜிஎஸ்களுக்கு இடையிலான அதிகாரம் எந்த எல்லைகளுக்கு உட்பட்டது என்று தெளிவுபடுத்தி சொல்லுங்கள். இது ஜிஏனுடைய பொறுப்பாக இருக்கிறது, மக்களுக்கு இடையில் முரண்பாட்டை உருவாக்கி விடாதீர்கள் என்று பலமுறை சொன்ன போது இரண்டு ஜிஏக்களும் அரசாங்க அதிபர்களும் அங்கே விளக்கம் அளிக்கிற போது சட்ட ரீதியாகவும் அமைச்சிடமிருந்தும் எமக்கு வந்திருக்கின்ற தகவலின் படி இது உபபிரதேச செயலகம் தான், கல்முனை வட பிரதேச செயலகம் என்றோ கல்முனை தமிழ் பிரதேச செயலகம் என்றோ கூற முடியாது என்ற கருத்தை அவர்கள் தெளிவாக சொன்னார்கள். இதனை அப்கிரேட் பண்ணுவது, ஒரு பிரதேச செயலகமாக தரம் உயர்த்துவதற்கான முயற்சிகள் நடக்கின்றன. அவ்வாறு அது தரம் உயர்த்தப்பட்டதன் பின்பு ஒரு பிரதேச செயலகமாக செயற்படட்டும், அதுவரையில் அது உபத பிரதேச செயலகம் என்பதை கருத்தில் கொண்டு டிஎஸ் உட்பட எல்லோரும் நடக்க வேண்டும் என்று தெரிவித்திருக்கிறார்கள். எனவே அந்த பிரதேசத்தில் இருக்கின்ற மக்களிடம் நான் தெரிவிக்கின்ற கருத்து என்னவென்றால், இந்த யதார்த்தத்தை எல்லோரும் புரிந்து கொள்ளுங்கள். அதை பிரதேச செயலகமாக தரம் உயர்த்துவதற்கான முயற்சியை செய்வோம். என்னிடம் கேட்டால் 1897 இருந்து 1987 வரையான காலகட்டத்தில் பிரதேச செயலகத்துக்கான எல்லை அல்ல, நான் சொல்வது பிரதேச சபைகளுக்கான எல்லை என்று பார்க்கிற போது, கல்முனை பட்டினை சபை என்றும் கரைவாக தெற்கு கிராம சபை சாய்ந்தமரதை மையப்படுத்தி, கரைவாக வடக்கு பிரதேச சபை மருதமுனை பாண்டிருப்பை மையப்படுத்தி, கரைவாக மேற்கு என்பது அது சேனை குடியிருப்பு நட்பட்டினை மையப்படுத்தியதான 1897 இருந்து 1987 வரையிலும் இருந்த அன்றைய காலகட்டத்தின் பிரகாரம் பிரதேச சபைகளும் பிரிக்கப்பட்டு பிரதேச செயலகமும் பிரிக்கப்படுமாக இருந்தால் எந்த பிரச்சனையும் இல்லை. இந்த கல்முனை வடக்கு பிரதேச செயலக பிரச்சனையும் இல்லாமல் போகும். சாய்ந்தமரதுக்கான சபை என்ற நியாயமான கோரிக்கையும் அங்கே ஏற்றுக்கொள்ளப்படும். ஆனால் இந்த யதார்த்த நிலைகளை இந்த யதார்த்தமான கால விடயங்களை விட்டுவிட்டு இப்பொழுது என்ன நடந்து கொண்டிருக்கின்றது என்றால், இரண்டு பக்கமும் மக்களை உசுப்பேற்றும் விதமான கருத்துக்களை சொல்வதனால் மக்கள் இன்று குழப்பத்தில் இருக்கிறார்கள். அரசியல்வாதிகள் செய்கின்ற சூழ்ச்சிகளுக்குள் தயவு செய்து அகப்படாமல் நான் தயவு கூர்ந்து கோருகிற ஒரு விடயம் என்னவென்றால், அந்த பகுதியில் இருக்கின்ற சிவில் சமூக அமைப்புகள் உங்களுக்கு இடையில் ஒரு கலந்துரையாடலை உண்டு பண்ணி ஒரு எல்லை பிரச்சனையை தீர்ப்பதற்கான ஒரு முகாந்திரத்தை உருவாக்குங்கள். ஒரு பிரதேச ஒருங்கிணைப்புக்குள்ள தலைவராக இந்த பிரச்சனை முடிவுக்கு கொண்டு வருவதற்காக எத்தகைய தியாகங்களையும் எத்தகைய ஒத்துழைப்பையும் தருவதற்கு நான் தயாராக இருக்கின்றேன். அடிப்படை புரியாமல் இந்த பாராளுமன்றத்திற்குள்ளும் வெளியிலும் இந்த பிரச்சனையினுடைய ஆழம் தெரியாமல் விமர்சிப்பவர்கள் தயவு செய்து தவிர்த்து கொள்ளுங்கள் என்று நான் கேட்டுக்கொள்கிறேன்.